કહ્યું કે શ્રોતાઓ તો થોડા સુઈ રહ્યા છે, પણ ખિસ્સામાં જે સોનાનો સિક્કો પહેર્યો નામ દેખાયેલા તો બધા લાગે છે. શ્રોતાઓ સો છે, સિક્કો સોના નો એક જ છે, બધા કોને જોતો છે? બધા હાથ ઉચાકે, બધા કે મારે જોતો હવે કરું છું. તો એને મજાક કરી, સોનાના સિક્કા ઉપર ફૂલકારી આખો હરી બીજા બધાની વચ્ચે સિક્કા પર મારી ટકા કરનાર હવે કોને જોતો? અમારે કોઈ જોતો? ગંદકી મગાવી ગટર ની શિષ્ય અને એમાં બોલી નાખી ટોકરા, હવે કોને જોતો? અમારે તોય જોતો. મારા તમે ગમે કેમ ના પછી જોતો છે, કારણ કે 30,000 આવે ધોઈ નાખશું, બાકી જોતો તો છે, તમે બધા તોડી ફોડી ગમે જાઓ, કારણ કે એ સોનું છે. બાલો અપી સુભાષિતમ, ઘરમાં આપણો નાનો છોકરો પણ હોય પણ વાત આખા પરિવારના મંડળની સારી કરતો હોય ને તો 60 વર્ષના ગઢાએ માનવી છે. હિતની હારી હોય તો માનવી છે, અને ગઢા થઈને ત્યાં ઉડે કરતા જઈને સાઈડ નો બેહારવા છે. છેલ્લે લખે છે મિત્રાદપી કાંચન, મળમાં પણ પડ્યું હોય, ઉકડામાં પણ પડ્યું હોય, કચરામાં તો બી સોનું હોય તો ઉપદેશ, ઇન્સ્ટ્રક્શન ઉપદેશ, અને શિક્ષાનો એક અર્થ પનિશમેન્ટ, શિક્ષા કરો એમ કે ને શિક્ષા. તો એક તો ઉપદેશ આપો, મેસેજ આપો, અને શિક્ષાનો અર્થ દંડ પણ થાય ને. જે રીતે આપણે ભજનમાં છે, બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, કરો કૃષ્ણ શિક્ષા, શ્રદ્ધાવાન જન હે નદિયા ગોધુ મે નિત્યાનંદ મહાજન, એમાં છે ને કૃષ્ણ નો સંસાર કરો છાડી અનાચાર, બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, કરો શિક્ષણ, એ બધી લાઈનો એમાં આવે છે. તમને કરો કૃષ્ણ શિક્ષા મતલબ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં જે ઉપદેશ આપ્યો, શિક્ષા આપી અર્જુનના માધ્યમથી, એને અને પ્રભુની શિક્ષા નહીં માનો તો પછી પ્રભુ બીજી શિક્ષા કરશે, જે બીજાને દુર્યોધન આદિને કરી દંડ દેશે. કે કલયુગના લોકો બહુ બુદ્ધિમાન છે, આવડો મેસેજ જલ્દી ગ્રહણ કરે. એક ટીચરે છોકરાને પૂછ્યું કે ન્યૂટન વિશે પેલા
ઉદાહરણ
દેવા છે કે તમને હું મેસેજ મળ્યા કે બસ ભણાય નહીં ગાર્ડનમાં ફરે. આ તો મેસેજ નથી પણ મેસેજ છે. એમ કલયુગના લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી બુદ્ધિ લગાવેલા છે ધ્યાન, એટલા માટે વિદ્વાન લોકો બોલવા બહુ સાવધાન રહેવું પડે છે, સારનો અસાર ગ્રહણ કરે. તો શિક્ષા હસ્તકમ, અહીંયા ચૈતન્ય મહાપ્રભુ કોઈ દંડની વાત નથી કરતા પણ એક ઉપદેશાત્મક વાત કરે. તમે બધાએ સાંભળ્યું છે સાધન ભક્તિ, ભાવ ભક્તિ, પ્રેમ ભક્તિ, ભક્તિ સ્વામી સિંધુના બધા વિભાગ છે, तो एक थी पांच श्लोक साधना भक्ति से, भक्ति में ठाकुर जी का शिक्षा अष्टकम में, छत भाव में से, अने नौ में एकदम महाभाव मतलब प्रेम में प्रेम अवस्था महाप्रभु प्रकट स्वरूप से। तो आठ आठ श्लोकों में चैतन्य महाप्रभु ये संपूर्ण वेद गीता भागवत उपनिषद सार गई। જે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીની કૃપા જે આપણને મળ્યો, કારણ કે એમના દ્વારા રચિતા સ્તોત્ર છે શિક્ષાસ્થાન આઠ શ્લોકોનો, અને પ્રત્યેક ભક્તિરસાન સિંધુના દેખે ગોપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ભક્તિનાથ ઠાકુર, ભક્તિ સિદ્ધાંત નારાજ એવું પ્રભુપા ખૂબ આમના વિશે ચિંતન મનન ઉદ્દેશ કોટેશન અલગ અલગ લોકો પ્રવચનો માતાત્પર્યમાં તમને જોવા મળે છે શિક્ષાષ્ટકમાં। ગૌડીય વૈષ્ણવ માટે ચૈતન્ય મહાપ્રભુની પરંપરાના ફોલોઅર લોકો માટે શિક્ષાષ્ટકમ બહુ એક વિશેષ સ્થાન રાખે છે, જેની તોલે કઈ ન આવે। તો કેવલ પડે શું ઠીક છે, પણ આને સમજવું કરે એમાં ભાવ આવશે, વાંચવામાં અને બોલવામાં જ્યારે આને અર્થ કરવામાં આવે અને સમજવામાં આવે ત્યારે કૃષ્ણ ઓર બોલવા સાંભળવામાં ઓર આપણો વધારે ભાવ જાગે, પ્રેમ જાગે। એટલા માટે સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આ શ્લોકની રચના કરી અને પછી એનો અનુવાદ કરે છે બંગાળીમાં, એ ત્યાં આમાજામા ગ્રંથમાં। તો આપણે પણ કંઈક સમજવાનો પ્રયાસ કરીએ, આ ખાલી ચાર ઇન્સ્ટ્રક્શન છે આ શ્લોકમાં, ઋણાગતિ સુનિચય ત્રીણ ઘાસનો ટમાટુ થોડુંક નાનું એવું, તમને બધા ઘાસના કળાકનાલી ખબર હશે કે કોઈ પણ વ્યક્તિ એની ઉપર ચાલે તો એ કોઈ આર્ગ્યુમેન્ટ કરવા નથી, એ ઝૂકી જશે અથવા તૂટી જશે। તો નિમ્નમાં નિમ્ન અને એની કોઈ વેલ્યુ નથી, એનો કોઈ ભાવ નથી। તો અપી અપી શબ્દ થાય એના કરતા, અને ઈવ શબ્દ થાય એના જેમ। તો ત્રિનાદપી છે અને તરો રિવ છે, પણ આપણે ત્રિનાદપી તરો રપી વાંચો ને તરો રિવ, કારણ કે ઘાસ કરતા પણ વધારે પોતાની જાતને નીચ માનવાના છે, નિમ્ન માનવાના, અને વૃક્ષ જેમ સહનશીલ બનવાના, વૃક્ષ જેમ એ નહીં બને એમાં વૃક્ષ કરતા ક્યાં બને, તરો રપી મતલબ વૃક્ષ કરતા એ વધારે થઈ જાય, તો શક્ય નથી વૃક્ષ કરતા વધારે સહનશીલ બને, પણ કમસે કમ વૃક્ષ જેટલું સહન કરવું જોઈએ। અમાન્ય કોઈ પણ સેવા કરો, સાધના કરો, પણ એની પાછળ કોઈ માનની ઈચ્છા નથી, અને નિમ્ન નાનામાં નાના નવામાં નવા ભક્તને પણ માન આપો। એ તો ભક્તનું વાત નથી બધી, પણ કમસે કમ આપણે વૈષ્ણવ સોસાયટીમાં રહીએ એટલે આ વાત કરી, બાકી બધાની વાત થાય છે, જે બધા લોકોને માન આપે છે એનું વાત પણ એવું જ છે, ભક્તોને માન આપે એવું નહીં, આપણે ભક્તોને નથી આપતા, પણ બધાને તો ક્યાં પ્રશ્ન છે। આ ચાર ગુણ જેનામાં છે એ કીર્તનીય સદા, એ ભગવાન શ્રી હરિના મંગલમય પાવન નામનું કીર્તન સદા કરી શકે, એનો અર્થ એ થયો કે જો આ ચાર ગુણ નહીં લાવે તો એ કીર્તન સદા નહીં કરી શકે, કદા ક્યારેક ક્યારેક કરીએ છીએ અને પછી બંધ થઈ જાય, સદાની તો વાત જ છોડો, પણ સદે જેને હરિનામ લેવું છે તો એમણે આ ચાર ગુણ ડેવલપ કરવા પડશે પોતાનામાં, અને આની વૃદ્ધિ કરવી પડશે, આની પર ચિંતન કરવું પડશે પોતે પોતાનામાં, આ પ્રોસેસ વિધિ છે। તો પ્રથમ શબ્દ ત્રિણાદતી સુનિચેના, નીચેના શબ્દ થાય નિમ્ન, પણ શું ઉપસર્ગ લગાડીને વિશેષ નીચ, આ મૂળ છે, આ ભાવ છે। જો ભક્તિ મહારાણી જેના પણ હૃદયમાં હોય તો પૂર્ણ પુરુષોત્તમ પરમ પુરુષ ભક્તિને વશમાં થઈ જાય છે। પદ્મપુરાણમાં વ્યાસ ભગવાન લખે છે કે નીચ ગૃહાદપી, કોઈ નીચ કુળમાં જન્મ્યો હોય અને એકદમ મૂર્ખ હોય શાસ્ત્રના જ્ઞાન નથી, પણ એના હૃદયમાં ભક્તિ છે તો ભગવાન એ ઘરે જાય છે, પંડિતોના વિદ્વાનોના ઘરે નહીં। વ્યાસજી લખે નીચા ગૃહે હતી, હે મતલબ નારદ મુનિ જયારે ભક્તિ મહારાણીને મળ્યા વૃંદાવનમાં ત્યારે કીધું કે અહમ ભક્તો ભક્તિ હશી, અને કીધું કે નારદજી હું ભક્તિ છું, અને આ મારા પુત્રો છે અને તમે મારો કંઈક ઉદ્ધાર કરો મારા પુત્રોને. ત્યારે નારદજીએ કીધું કે ભક્તિ મહારાણી, તમારી તો મહિમા વેદોમાં એટલી લખી છે કે તમે જેના ઘરમાં જાઓ કોઈના હૃદયમાં તો નિમ્ન એકદમ નીચ કુળ હોય, નીચ માણા હોય તો પણ વિષ્ણુ વૈકુંઠ છોડીને એ ઘરે દરવાજો પકડાવે છે તો પછી તમને કઈ રીતે દુઃખ હોય છે તેમ. તો ભક્તિનું આ આ મહાત્મય સર્વત્ર છે. જે તો કાલે આપણે એક શ્લોક થોડી ચર્ચા કરી હતી, જેમ સકલ ભુવન મધ્ય નિર્ધના અતિસ્તે ધન્ય નિવસતી રિધિમેશામ શ્રી હરે ભક્તિ એકા. ત્રિભુવનની અંદર એકદમ નિર્ધન હોવા છતાં પણ એ વ્યક્તિ સૌભાગ્યવાન છે જેના હૃદયમાં હરિભક્તિ. કારણ કે ભક્તિ પરમ ધન, બધા કરતા શ્રેષ્ઠ છે. ભગવાનને પણ વશમાં કરવાવાળી છે ભક્તિ. અચ્છા, હવે આપણી પાસે ભક્તિ હશે તો ભગવાન આવશે, ભગવાન વશમાં થશે. આપણે ભક્તિના સ્ટેજમાં છે, ભક્તિ કરવી છે. હવે એના એક એક કર્મ મિશ્રા, જ્ઞાન મિશ્રા, શુદ્ધા, એવા બધા ભાગવતમાં અને બહુ બધી થોડીક કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે આ પણ, આમ થોડો વિચાર માગે એવો. પણ આપણે આને એમાં ગૂંચવાડામાં ન પડતા, આપણે તો સોલ્યુશન ઉપર વધારે આવવું છે, વધારે ગૂંચવાડો નથી કરવો. વિદ્વાન લોકો હોય, જ્ઞાની, એ બહુ છોડે ચીકણું કરી નાખે, હા આમ તે કરવાનું છે એમ એમ, એવું આપણે એવું જ આમ હાલી. નકર તો કેટલાય બધા શ્લોકો ને આમથી આમ આમથી આમ પંડિતાય તો બહુ થઈ જાય. પણ મહત્વ પ્રેમનું છે. પોથા પડતે જગનું આ પંડિત પંડિત છે, પ્રેમ હારે મતલબ છે ને, ધાર્ય અક્ષર પ્રેમ કે પદો પંડિત. પંડિત તો એ છે જે પ્રેમ ભગવાનને કરતા શીખે, ભગવાનના ભક્તોને સેવા કરતા શીખે, તો એમાં આવી ગયું બધું. પણ ભક્તિ અજ્ઞાન, અજ્ઞાનને નિવારણ કરવા માટે આપણા હૃદયમાં કે બુદ્ધિમાં જે અજ્ઞાન છે એને કાપવા માટે જ્ઞાનની જરૂર છે. અંતર પછી જ્ઞાનની નથી જરૂર, પ્રેમની જરૂર છે. કપડામાં ડાઘ હોય તો આપણે હાબુ લગાડીએ, પણ એ ડાઘે કાઢો તો હાબુ કાઢવો નથી, હાબુવાળા નો ફેરવાય. હાબુ એક વખતે સોફ્ટ એક વસ્તુ છે કે જે ડાઘ કાઢવા માટે, પણ અલ્ટિમેટ તો પાણી જ નાખવું પડશે ને. એમ ભક્તિનું પાણી જ કામ કરશે છેલ્લે. જ્ઞાન નહીં, એ તો અજ્ઞાનને કાઢવા જ્ઞાન છે. અને જે ભક્તિ કરે તો ભાગવત કહે છે જ્ઞાન વૈરાગ્ય ઓટોમેટિક. આ વાસુદેવ ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનત્યાસ વૈરાગ્યમ જ્ઞાન છે. હેતુકમ જે કહે છે કે એનામાં નેચર લાવવાનું છે, એને અલગથી પ્રોસેસ જ્ઞાન લેવાની જરૂર નથી. અને ભક્તિ શૂન્ય જે લોકો જ્ઞાની છે એ બધા શુષ્ક જ્ઞાની છે, કોરા જે જે ગીતાના અનુસાર ફરશે જે ચક્કરમાં ચોરાસીમાં. અને કોઈ ભક્તનો સંગ થાય તો ત્યારે મુક્તા નામ છે. જે રીતે તમે ચૈતન્ય ચરિતામૃતમાં રૂપ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુને મળ્યા પ્રયાગમાં, તો 10 દિવસની શિક્ષાનો પ્રસંગ છે. એમાં પછી બધા જીવોની વાત કરે ને એમાં કોઈ વેદને માનવાળા, પછી એને કોટી મુક્ત મધ્ય એક જ્ઞાની, જે કોટી જ્ઞાની જ્ઞાની મધ્ય એક મુક્ત, કોટી મુક્ત મધ્ય દુર્લભ એ કૃષ્ણ ભક્ત, એમ 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 સ્ટેપ બતાવ્યા છે તે. અને ગીતામાં એ તો બહુનામ જન્મના જ્ઞાનવાન માન શું જાણશે વાસુદેવ સર્વનિધિ, છેલ્લે જાણી જાય અત્યારે એનું જ્ઞાન પરિપૂર્ણ. તો ચાહે કર્મ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ, એને આવવું પડશે ભક્તિમાં જ તે. છેલ્લે આ જન્મે નહીં તો 50 જન્મે હો જન્મે, કારણ કે ભક્તિ ભામ જાય. ભગવાન કહે છે ભક્તિ જેવું વશમાં થાય, ભક્તિને હું પસંદ કરું. ઓકે, તો હવે આપણો મૂળ પોઈન્ટ છે કે ભક્તિ જેના હૃદયમાં છે એ ધનથી સૌભાગ્યવાન થઈ ગયો, એનાથી ભગવાન વશમાં થઈ ગયા, કર્મ જ્ઞાન કરતા પણ શ્રેષ્ઠ છે. ઓકે, બધી વાત ઓકે. પણ ભક્તિ હૃદયમાં ગુરુ વૈષ્ણવના સંગથી કૃપાથી ભક્તિ લતા બીજ મળ્યું, કરવાનું મન થયું તો કરતા થયા. પણ હવે તકાડવી છે ભક્તિને, રેસિડેન્સ બનાવવા દેવું છે આપણું હૃદય, મહેમાન નહીં. શું કહેવાય એમ, સમજો ને, કોઈ મહેમાન બનીને આવે અને કોઈ ઘરમાં, એમ એમ. તો ભક્તિ મહારાણીને શું કરવું છે, આપણા હૃદયમાં ઘર દેવું છે, મહેમાન નહીં, સ્વાગત કરીને નીકળવાનું નથી ને. કારણ કે ભક્તિથી ભગવાન આવવાના છે, રાઈટ. તો જેવી રીતે કથામાં ઘણી વાર કહેવામાં આવે છે કે ભક્તિ ભક્તિ આવે છે, ભક્તિનો પણ એક શિંગાર છે. ભક્તિ પણ એક સ્ત્રી, ભક્તિ દેવી તુલસીદેવી આપણે ક્યારેક બોલીએ છીએ. ભક્તિને સાક્ષાત સ્ત્રી સ્વરૂપ હતી પદ્મપુરાણ અનુસાર. અને ભક્તિ આમ જોવો તો કોઈની એક ક્રિયા છે. કૃષ્ણની શ્રવણમ કીર્તનમ નવદા ભક્તિ એ એક ક્રિયા છે. એટલે આ રીતે કંઈક એમાંય ઘણું તારતમ્ય છે આ એ પણ એક અલગ સબ્જેક્ટ છે. પણ આપણો પ્રશ્ન છે કે ભક્તિ નું વાહન શું છે, ભક્તિ શેની ઉપર બિરાજમાન થઈને આપણા હૃદયમાં આવે છે અથવા રહે છે, આવી જાય તો પછી રહે છે. એક એક પ્રશ્ન છે ષોડશ શાસ્ત્ર અને સંતો કે ભક્તિ ઓકે હૃદયમાં આવશે કઈ રીતે, અથવા આવી ગઈ તો હૃદયમાં રહેશે કઈ રીતે, નહીં રહે તો ભગવાન નહીં આવે, ભક્તિથી જ ભગવાન આવવાનું. જેવી રીતે આપણે હમણાં નવરાત્રિ ગઈ તો આપણે બધા ખબર છે અંબાજીનું વાહન સિંહ છે, પાર્વતીનું અને શંકર ભગવાનનું બળદ છે, કાર્તિકેયના છોકરાનું મોર છે, ગણપતિનું તો કોઈ પસંદ જ કે કાઢે પારો, બધા વાહન છે, કઈ નહીં. વિષ્ણુનું ફેમસ છે ગરુડ, ભક્તિનું શું વાહન છે? આપણે મેં કઈ વખતે ચર્ચા કરી હતી કે દૈન્ય, નમ્રતા, વિનમ્રતા, આમ તો નમ્રતાની આગળ એક વી પણ જોડી શકાય કે જે ભક્તના હૃદયમાં દૈન્ય છે, વિનમ્રતા છે, તો ભક્તિ ને સ્થિર થશે. કારણ કે એમ જ સવારી કરે છે ભક્તિ મહારાજ. તો જે હૃદયમાં દૈન્ય છે એ હૃદયમાં જ ભક્તિ આવશે. જેવી રીતે આપણા પ્રત્યેક આચાર્યને તમે જુઓ તો દૈન્ય, એના જીવનમાં તમે રૂપ ગોસ્વામી પ્રથમ વાર રામકેલીમાં મળ્યા ચૈતન્ય મહાપ્રભુને, ચૈતન્ય મહાપ્રભુ તો સંન્યાસ લે, તો રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી વખતે નવાબ હુસેન શાહના મોટ મન મહામંત્રી, એનાથી મોટું કોઈ પદ નહોતું. એ લોકો પણ આ નંબર એક એક નંબરના નાગરિક પહેલા, પણ જ્યારે આવ્યા તો ઘાસનો તણકલો દાંતમાં લઈ અને દંડવત પ્રણામ કરે છે અને બે હાથ જોડીને કહે છે કે મુઈ નીચ પાપી શુદ્ર, હું એક નંબરનો નીચ માણસ છું, પાપી છું, શુદ્ર છું. જબકી બહુ મોટા ધનવાન ને પંડિત એની કોઈ વાત જ છોડે કેટલા હતા, પણ પોતાને સ્પષ્ટ કહે છે કે મારામાં કોઈ બુદ્ધિ નથી અને આખું જીવન મેં બસ નોકરી કરવામાં અને કામ કરવામાં કાઢી નાખ્યું, ભક્તિ કરી. પણ છતાં હે ગૌરામ, તમે આવ્યા છો તો મને એમ થાય છે કે હું તમારા તમને પ્રણામ કરું, કંઈક તમારા ગુણ ગાઉં. પણ ગુણ ગાવા માટે બુદ્ધિ ને વાણી તો હોય છે ને, જ્ઞાન તો હોવું જોઈએ ને, એ નથી. અને એમાં તમે મહાવદાનને અવતાર જયારે બીજી વાર પ્રયાગમાં મળ્યા ત્યારે એ રૂપે કીધું, પણ અહીંયા તો રામકેલીમાં પ્રથમ મિલનમાં તો રૂપ ગોસ્વામીના જે અત્યારના શબ્દ એ કહે છે, આપણને અયોગ્ય દેખી મને પાવશો, તમારા ગુણ ગાવામાં હું એટલો અયોગ્ય છું કે ગાઈ શકું એમ નથી, બુદ્ધિ નથી, વાણી નથી, જ્ઞાન નથી, પણ મારા મનમાં દુઃખ થાય છે, પણ છતાં મનની અંદર રહેવાતું નથી કે તમારા ગુણ ગાણી. પણ કંઈક મિસ્ટેક થશે તો કંઈક ભૂલ થશે તો કે છે, આપણને અયોગ્ય દેખી મને પાવશો તથાપિ તો મારો ગુણ ઉપજાય લોભ, પણ તમારા ગુણ જ એવા છે ગાયા વગર રહેવાતું, મને લોભ થાય છે કંઈક તો બોલું તમારા વિશે. જો કે હું બોલવા જઈશ તો પંડિતો હસશે મારી ઉપર, કારણ કે મને તો ફાવતો નથી, રૂપ જે લખે શાસ્ત્ર થઈ જતું, પણ એટલી વિનમ્રતા. વામન અહીંયા જેને ચાંદ ધરી તે જેને ચાય, એક એક ઠીંગણો માણસ, બટકો માણસ, ઠીંગુજી પણ ચંદ્ર પકડવાની ઈચ્છા કરે તો લોકો એને કે ને ભાઈ રહેવા દે, લંબુઈ ને પકડીએ કે આવડા કેટલા મહેનત કરે ચંદ્ર બજાર, ઈ ને પોગી ગયા તું હું કામ કરે એમ કે ને ભાઈ, પણ છતાં કોઈ ટ્રાય કરે લોકો હશે ને એની ઉપર. એમ કે હું એક ટીંગણો માણસ એમ ચાંદ પકડવાની ઈચ્છા કરે એમ હું એક દુર્બુદ્ધિ નીચ માણા તમારા ગુણ ગાવાને પ્રયાસ કરું છું. તો ચૈતન્ય મહાપ્રભુ બસ કે રૂપ ચૂપ, તુમાર તેને સોને ફાટે મોરો મન, ચૈતન્ય મહાપ્રભુ કહે છે હવે સહન થતું, બસ 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 બોલોમાં આવે કાંઈ તરત જ, તુમી મોર ભાઈ, તુમી દો ભાઈ મોર પુરાતન દાસ, તમે બે તો મારા પુરાતન સેવકો છો, તમારું નામ આજથી રૂપ છે ને તમારું સનાતન, નો વેઇટ ઇન દિશા તરત. કારણ કે એક પાત્ર છે ચૈતન્ય મહાપ્રભુ, તમે તમારા પુરાતન દાસ છો અને તમે હવે બોલો તમારું ધ્યાન મારાથી સંભળાતું, મતલબ આ ખાલી કહેવા પૂરતું નતું, આપણે પણ કહીએ છીએ ઘણી વાર મારામાં તો કાંઈ અંદરથી તું શું મને કહેતો હું, પણ બહારથી આપણે પ્રભુજી બહારથી આપણે થોડું ધ્યાન ઓલું કરીએ છીએ નાટક થોડું, અને પછી થોડું થોડું એમાંથી 10-20 ટકા સાચું હોય છે, પણ 100% સાચું નથી. અને સામે વાળાને ખબર હોય છે, એટલે વાંધો નથી, કારણ કે ઈ જ કરે છે. એટલે નાટક કરતા એ નાટક વાળા સમજી દે. એટલે જેને કે તમને મને કાંઈ પામ નથી, હું તમારાથી નીચ પછી વાત આવે ત્યારે એને જ સલાહ આપતા અને એની જ કાપતા હોય. એટલે આ ઓલું બીજું ના બીજું પડે ને. એટલે ગુરુ ચરણ માં આપણે પ્રાર્થનાઓ આવી છે, ગુરુદેવ કૃપા બિંદુ દિયા કરય દાસે તૃણ પેક્ષા અતિહીન. હું મારી જાતને ઘાસના તણકલા કરતા પણ નિમ્ન માનું, હૃદયથી માનું, એવું નહીં કે કેવા ખાતર બોલવા ખાતર નહીં, હૃદયથી એવી કૃપા મારી ઉપર કરો. હું આ ભાવ છું. અને જેણે જેને ભગવાનના દર્શન કર્યા, એમની લીલામાં પ્રવેશ કર્યો, એ બધા આ જ રીતે છે. હનુમાનજી જેના જે રામના મેન છે એ પણ એમ જ કહે છે, મારું કોઈ નામ લે હવાના પરનું અને ખાવાનું, એટલો નિમ્ન અધમ છું. હનુમાનજી એટલો પાપી છું, મારું કોઈ નામ બોલે તો એને પ્રસાદ નહીં મળે. ઇન્ડિયામાં આ એમ જોયું કેટલાય નારદ માન કરે, હનુમાનના નામે ખાય જ કેટલાય. હનુમાનના મંદિરથી એનું હાલ છે. હનુમાનજી પોતાને કહે છે મારું નામ લે અને ખાવાનું નહીં, મતલબ એકદમ દયનીય છે એમને. વિનમ્રતા. વિઠ્ઠલ ગોસાઈ શ્રીનાથજીના ઉપાસક પુષ્ટિમાર વલ્લભાચાર્યનો સુખી, એમની કથા આવે છે કે શ્રીનાથજી ભગવાન હાથે એમની વાતો થતી નાથ દ્વારા, પણ પોતાને એકદમ કોઈ બી, હું એમ નથી કહેતો આપણા છે, ભલે કોઈ બી વૈષ્ણવનો તમે આ ગુણ જોઈ શકો. એટલે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં આનો અનુવાદ કરે, ઉત્તમ આપના કે માને પ્રેરણાધન. ઉત્તમ હોય, ભક્તિના ઉચ્ચ શિખર ઉપર હોય, સંપૂર્ણ પ્રેમ ભક્તિના સમુદ્રમાં ઈ નિમગ્ન હોય, પણ પોતાને શું માને? ત્રીણા અધમ, ઘાસ કરતા પણ હૃદયથી માને, ફિલિંગ કરે છે. આ બધા આચાર્ય વર્ણન છે કે એક ચૂડી વૃંદાવનમાં એક સ્ત્રી ચૂડી વેચવા આવી કંગન. તો વિઠ્ઠલનાથને 7 દીકરા હતા, 7 વહુ હતી, મોટો પરિવાર હતો. તો આ સસરા હતા તો બહાર બેઠા હતા, ગયા ચૂડી બધી વહુ નાખી દે, એક એક સેટ. 7 વહુ છે તો બધાને એક એક સેટ આપી દે પૈસા મારી પાસેથી. તો ઓલી તો ખુશ થઈ ગઈ, બોની થાય છે ભાઈ હારા ઘરમાં વૈષ્ણવ ઘરમાં, અને હાથ જોડી તો જવાની જ છે, એમાં કોક બે માગે તો મજા આવી જશે. તો એક એક બધાને આપવાનું કીધું છે સસરાજી, ઓર્ડર કરી દીધો. તો અંદર ગયો તો આવ્યા બધાને, જે ગમતી હોય એક સેટ આવ્યા. બાર આવીને કે 8 ના પૈસા આપો. મેં તો મારી વહુ તો 7 જ છે, મેં તને એક એક જોડી દેવાની કીધું, કોઈ 2 લીધી કે 2 તો કોઈ નથી લીધી. એટલે તું ખોટું બોલે, તારી એમના પૈસા જોતો હોય તું 10 ના તને આપી દો, પણ તું હાથ જોડી આપે છો, હાથ સેટ અને 8 કેમ માગે છે? પેલી બાઈ કે મારા પીસ 8 સેટ ગયા છે આમાંથી, હું ગણવાને તમારી બહુ ગણવાની થાય, પણ મેં હાથમાં પહેરાવી તો 16 હાથ થતા, તો મારા સેટ 8 ગયા છે આમાંથી, તો તમે 8 ના આપો. હું ખોટું નથી બોલતું. વિઠ્ઠલાલ થયું કે ઠીક છે, બા સ્ત્રી છે, ખોટું તો બોલવું એનું સ્વભાવ. પણ સંતો હવે આપણને ક્યાં પછી ભગવાનની કામ છે, ભગવાન દઈ દે 8 ના આપી દીધા કાંઈ નહીં. અને વહુને પછી બોલાય કે તમે બધા એક એક સાઈડ લીધો હતા, કે હા તો હાથ જ હતી તો એક એક લીધો, એટલે પછી એમ થયું કે આને કઈ જરૂર હશે અથવા તો જવા દે એકમાં, હું આપણે એમ નશું ક્યાંક તાણ આપી દીધા. પણ રાતે રાધારાણી રાતે સપના આવીને કીધું કે તમે કૃષ્ણને ઈષ્ટ માનો છો તો હું એની પ્રિયા છું તો હું નથી તમારી, મેં સેટ પહેર્યો છું, ખોટું નથી બોલતો. રાધારાણી કીધું કે તમે શ્રીનાથજી ને માન તમારા છોકરા માનો છો, વાત્સલ્ય ભાવ સંપ્રદાય છે નહીં, તો પુત્ર માનો છો તો હું તમારી પુત્ર વધુ ન થઈશ, તો પછી હું હું કામ સસરા હોય બધાને એક એક સેટ લઈ જ દેતા હોય તો હું હું કામ રહું, તો મેં લીધી છે, મેં પહેરી છે, એટલે તમે આવતા એ બરોબર આવ્યા. આટલા મોટા આચાર્ય જેને રાધારાણી સ્વપ્નમાં આવીને વાત કરતા હોય, અને એ પોતાના લખે છે કે હે કૃષ્ણ, તમારી કૃપા પ્રાપ્ત કરવા માટે એક જ વસ્તુની જરૂર છે ભક્ત પાસે, અને છે દૈન્ય વિનમ્રતા. પણ મારી પાસે તો દૈન્યનો એક દરિયો હોવો જોઈએ ભક્તના હૃદયમાં, પણ મારી પાસે ટીપુઈ નો જે તમને ખુશ કરવા માટે જે વસ્તુ જોઈએ છે, વિનમ્રતા જોઈએ છે, દૈન્ય જોઈએ છે, અને ભક્તોને હૃદયમાં દૈન્યના સિંધુ હોય છે, મારી પાસે એક બિંદુય નથી, પણ તમે કૃપા કરીને જો મારી પર ખુશ હો મારી સેવાથી તો મને દૈન્ય આપો. મારે તમારી ભક્તિ આચાર્ય હતા ને, લોકો એને પૂજતા, પગે લાગતા, ગુરુ માનતા, પણ ઈ કિંતુ પ્રભર્ય પ્રિય એવ તસ્ય વંદે ગુરુ, ઈ તો એમ જ માને છે કે હું કૃષ્ણનો દાસ છું, અને ઈ જ એનો મૂળ છે. તો દાસ હોય અભિમાન શું? મહાપ્રભુ એ અર્થ કરે છે કે ઉત્તમ હૈયા આપના કે માને ત્રીણા આધમ હોય, રિયલમાં ઉત્તમ. આ બધા જેની વાત થઈ, હનુમાનજીની અથવા રૂપ ગોસ્વામીની કે એટલે કોઈ નહીં, પણ વાસ્તવમાં ઉત્તમ છે, પણ પોતાને શું માને? નિમ્ન માને છે. દુઈ પ્રકારે સહિષ્ણુતા કરે વૃક્ષ સમ, બીજો શબ્દ છે તરો રિવ સહિષ્ણુના, એક વૃક્ષ જેમ સહન કરવું ભક્તે. વાસ્તવમાં સહન, સહન કરવાની વાત યાદ આવે છે, એટલા મહારાજને કમ્પ્લેન કરી હતી. અમે લોકો મેરાડમાં હતા સેવામાં, તો મહારાજને કીધું કે મહારાજ પ્રણાદપિ સુની છે ને, ભક્ત એ સહન કરવું જાય, એટલે અમે બહુ સહન કરીએ છીએ અહીંયા. મહારાજે કીધું કે તમે નથી કરતા, એ મંદિરવાળા તમને સહન કરે. તમને વેમ છે કે અમે સહન, હકીકતમાં શ્રીલ પ્રભુપાદ અને એમના શિષ્યો, અને એમના શિષ્યો તમને રાખે છે, તો એ તમને વેમ છે કે અમે, આપણે હકીકત એવું જોઈએ છે કે હું સહન કરું છું, અમે કરતા એમ તો હોય ઊંધું, અમારે બધા પ્રશ્નો છું. તમે મારા દીકરો પ્રસાદ લેશો કઈ પૂછો જ બધા છો, બધું ચૂપ થઈ ગયું. હું બોલો, હકીકત અહેસાસ થયો, એટલું શુદ્ધ હૃદયથી કીધું. અને હકીકત આપણને એમ થાય કે હું સહન કરું, પણ એવું હોય છે કે આપણને ઘરવાળા મંદિર વાળા કેટલાય સહન કરતા હોય, આપણને ખબર જ ન. કારણ કે જે મહાન માણસો હોય એના બહુ ઉપકાર હોય, એની બહુ કૃપા હોય, ગુરુ વૈષ્ણવ અને માતા પિતાને જે મળ વડીલો, એની આશીર્વાદ દયા કૃપા હોય. પણ જયારે આપણી પાસે કઈ જ્ઞાન પદ કે ધન કઈ બી આવી જાય ને, સંસારિક વસ્તુ, એટલે આપણે જેની કૃપાથી જેના આશીર્વાદથી મોટા છે એને જ કાપતા હોય, એને જ પાડતા હોય, એની જ નિંદા કરતા હોય. આ બદ્ધ જીવનો સૌથી મોટો દોષ. આવો વ્યક્તિ મહામંત્ર સુખેથી નહીં લઈ શકે, જેનામાં આ દુર્ગુણ છે એનાથી મહામંત્ર જપ નહીં થાય, આનંદ નહીં આવે, સીધી વાત. પછી આપણે કે મહાપ્રભુ કે આનંદ બુદ્ધિ વર્ધન, આપણે તો બદલવું પડશે, દુઃખ બુદ્ધિ દુઃખાનું અંબુદ્ધિ થઈ ગયો, આનંદ આમ ક્યાં માળા લઈને દુઃખ ચાલુ થાય સાપડું, આનંદ કેમ નથી આવતો? પણ અહીંયા કઈક મહાપ્રભુ કે છે, હરિનામ કરવું, એનામાં આ ગુણ એને લાવવો પડશે. જો વૃક્ષ તો તમે જુઓ, દુઈ પ્રકારે ચેતન મહાપ્રભુ કહે છે કે વૃક્ષ બે રીતે સહન કરે, આમ તો ઘણી રીતે છે, પણ આમ સાર વસ્તુ ચર્ચા થાય છે ને બે રીતે. પહેલું વૃક્ષ શું કરે કે બધાને શીતળ છાયા આપે, છાયા આપે ને વૃક્ષ. અને તમે જોયું હશે વૃક્ષ કાપો, અમે તો જોયું છે નજરે, એટલે અમને ખબર છે ગામડામાં કેવડા એ હવારમાં જઈને કામ કરે કાપવાનું. મોટું વૃક્ષ હોય તો એક કલાક કુહાડા મારે એટલે થાકી જાય ને, હાથને પરસે ઓળી જાય, એટલે નેનના બે સાયા પછી પાછો ઊભો થઈને વળી કા. જે જે વૃક્ષના છાયામાં બેઠો છે એને થાક ખાઈને પાછો ચોંટે એમાં, પણ વૃક્ષ તોય કઈ કહેવાલ નથી. જે એને રક્ષા કરે છે, તડકાથી છાંયો આપે છે, બોલો એના જ પગમાં ઘા મારે છે. એવું જ આપણું કદાચ નથી થતું ને કે જેના લીધે આપણે ભક્તિમાં છે, જે વૈષ્ણવ જે ગુરુ, અને એના જ એના જ હલતા હોય આપણા ચર્ચાનો વિષય. કૃપા ક્યાંથી મળે? અમારે ભાવનગરમાં પેલા રાજાશાહી હતી એ વખતે, આજે પણ નીલમબાગ ભાવનગર મેઇન સર્કલ છે, કૃષ્ણકુમારસિંહજી રાજા હતા એ વખતે, એનું નામ કૃષ્ણ ભક્ત હતા, કૃષ્ણકુમારસિંહજી નામ હતું એનું, એના પિતાનું નામ ભાવસિંહ હતું, એટલે એના ઉપરથી ભાવનગર નામ પડ્યું, અને એના પુત્ર થયા કૃષ્ણકુમારસિંહજી. કોઈ કૃષ્ણકુમારસિંહજી પણ ભક્ત સ્વભાવ હતો, એનો બહુ આદર કરતા સત્સંતો અને ભક્તિના. તો આજે પણ પેલેસ છે, નીલમબાગ પેલેસ ત્યાં કહેવાય છે ભાવનગરમાં. તો એનો એક એક એક્ઝામ્પલ છે, ઘણા એક્ઝામ્પલ છે, પણ એક જ્યાં અને મેચ થાય છે. અને મેં સાંભળ્યું છે ઉદયપુર હું ગયો હતો ત્યારે નાયક રણજીતસિંહ એમના પર સેમ આવી જ કથા છે એની રીતે કે અમારે આજે પણ છે બહુ આંબા નીલમબાગ જે પેલેસ છે એની ફરતા બહુ મોટો છે, મતલબ પેલેસ મોટો છે ને એને અરાઉન્ડ પણ લગભગ 10-15 એકર મોટું જગ્યા છે. પછી ધીરે ધીરે ખવાતું જાય છે, વેચાતું જાય છે, પણ તો બી ઘણું છે. તો ત્યાં હજી પણ બોર્ડરમાં આંબા છે, કેરીના છે, આંબાના ઝાડ છે. તો એકવાર કૃષ્ણકુમારસિંહજી નીલમબાગ એના પેલેસમાં એ વૃક્ષની સાઈડમાં દરબાર ભરીને બેઠા હતા, અમુક મુત્સદીઓ મંત્રીઓ સાથે મીટિંગ હતી, ચર્ચા હતી. તો એવામાં દિવાલ પાછળથી એક મોટો પથ્થરનો ઘા સીધો એમના કપાળમાં આવ્યો અને બહુ સોલિડ વાગ્યો અને એનાથી એને થોડું થોડું દાગ પડી ગયો અને લોહી લોહી પણ નીકળવાનું. તો વધારે સભા મંત્રીના તરત સેનાપતિ ક્યાં છે, જુઓ કોણ છે, ભાઈ કોને ઘા કર્યો, ભાઈ કઈ રીતે શક્ય બને, આપણી પ્રજામાં શું તકલીફ છે કે શું છે. તો બહાર ગયા તો એક એક બુઢિયા હતી, એક સ્ત્રી હતી થોડી વૃદ્ધા જેવી, અને બીજું તો કોઈ હતું નહીં બહાર દિવાલની ઓલી સાઈડ. અને સૈનિકોને પકડી, પણ સાચું બોલી કે ઘા તમે કર્યો, બીજું તો કોઈ છે નહીં, કે હા ખોટો ન બોલી, મેં હમણાં કીધું ને સ્ત્રીઓ ખોટું ન બોલું, મેં કીધું સાચું કહ્યું, મેં કહેલો છે મારા ગાળો અંદર. એને નથી ખબર કે આવું બધું અંદર સિરિયસ થઈ ગયું છે કામકાજ. મંત્રી રાજા કઈ કહે બે, રાજાને તો સરવાનો બે ત્રણ લાગી ગયા, અને એ તો સભા તો બંધ, મીટિંગ તો બંધ રહી ચર્ચા. અને સેનાપતિ કીધું મહારાજ આ છે જેને તમને ઘા કર્યો છે, આ સ્ત્રી છે જેને તમને એની સ્વીકાર પણ કરે છે, અને આને અમુક કોડા મારવા પડશે. 10,000 મંત્રી બોલી ગયો, આ રૂલ્સ બને છે કે આને 50 કોડા મારીને જેલમાં પૂરી દેવામાં આવશે. કૃષ્ણકુમારજી કીધું એક મિનિટ એક મિનિટ, મારે પૂછવું છે કે મેં મારો વાંખો છે, મને હું કામ માગ્યું, સજા તો સેકન્ડરી કામ છે, હું કામ માતા તમે મારા તમે હું કામ ખાતો, કે તમને વાગે મને ખબર એ નથી કે મારો 4 વર્ષનો છોકરો ખાવાનું નથી ભૂખ્યો છે, તો કેરી માગતો હતો મારી પાસે હતી નહીં, તો તમારા હું બહાર જોઈ અહીંથી નીકળતી હતી, તો મેં કેરી તોડવા માટે માર્યો, તમને મને ખબર નથી તમને વાગ્યો અને તમે અંદર બેઠા હતા, એકદમ સાચું બોલી સ્ત્રી, અને એને મને એને નહોતું આવું કાંઈ. કૃષ્ણકુમારજી એને બધા સૈનિકો હટાવી દીધા, ઊભા થઈ ગયા. અમે કીધું કે આને સોના મારું જેટલું જોઈએ એટલું અન્ન ભેટમાં આપો, 100 સુવર્ણ મોર આપો, અને એને જેટલું અન્ન જોઈએ જીવન પર બધું આપો. તો બધા મંત્રી કેમ પણ, ત્યારે એને કીધું કે જો આ વૃક્ષ ને ઘા મારતી હોય ફળ દેતા હોય તો એ તો જળ છે, હું તો રાજા છું અને શક્તિમાન છું, તો એને એના છોકરા ભૂખ્યા છે અને એને મજબૂરીમાં માર્યું, જો એક વૃક્ષ ને મારવાથી પણ ફળ દેતું હોય તો મનુષ્ય મારી તો હું રાજા તરીકે હું તો મારી તો પ્રજા છે પુત્ર તરીકે, એમણે કોઈ દંડ નહીં થયા. ઓલી સ્ત્રી તો બિચારી એકદમ એને સપનામાં નથી, એને ઓલો મંત્રી જયારે બોલ્યો કે 50 કોડા મારો ને નાખો જેલમાં, તો દુઃખી હતી મારા છોકરાનું હું એમ, અને એનું દુઃખ નહોતું. અને રાજાએ કોઈ પ્રેમથી પૂછ્યું સત્ય કીધું, તો રાજા એકદમ ગિફ્ટમાં, મતલબ સંસ્કૃતિ છે હજી પણ સંસ્કાર છે, માતા પિતા છોકરાને કાર આપે છે સંસ્કારને, બોલાને એ જ જોતું સંસ્કાર રાખો બાપા તમને મને કાર આપો, એટલે બહુ મહત્વ છે. બાળપણથી જો આવા ચરિત્ર સંભળાવવા માંગે ને, રિયલ હિસ્ટ્રી છે, રિયલ હિસ્ટ્રી છે કે છોકરાઓ સત્સંગમાં બેસે રામાયણ ભાગવત આવા વીર પુરુષોના દાની પુરુષોના વૈષ્ણવના ચરિત્ર સાંભળે ને, તો શ્રવણ બહુ ઇફેક્ટ કરે છે એની ચેતના ઉપર, એની બુદ્ધિ ઉપર. એટલા માટે તમે જો કૃષ્ણ લીલામાં પણ માતા યશોદા કૃષ્ણને કહેતા, લાલા તને ખબર છે કૃષ્ણને મને ઊંઘ નથી આવતી, એ કે પેલા ત્રેતામાં એક ભગવાન શ્રી રામનો અવતાર થયો, કૃષ્ણ કે હા કોના પુત્ર હતા, એ જ હતા, મને તો ખબર જ નથી લીલા કરે કોણ, કે દશરથ એમના પિતા હતા અને એમના લગ્ન થયા હતા જનક મહારાજની દીકરી સીતા સાથે, એમનો નાનો ભાઈ હતો લક્ષ્મણ, તો બલરામ કે હા નાનો ઈ બાજુ આ બે છે, માતાને બિચારી ખબર નથી વાત થઈ લેવા દેદી કથા કરું તો, અને એવામાં તો કથા આગળ આવી, ઊંઘ નથી કીધું કે રાવણ સીતાને લઈ ગયો, ત્યાં તો કૃષ્ણ ભાવમાં આવી ગયા, લક્ષ્મણ कहाँ से मारू धनुष अनिचो होला जानो को तो भूत बने चले को माथा अड़ी गए को बलराम के ये बतो पति क्यों सीता आई गई थी तू जरा समझे
बलराम बन माता कहाँ कहता है तो मोटा बिमेट तो कहिए को ना तो ऑर्डर करता था आ ले यार तेरे ले यार लक्ष्मण बनी हैरान करने को मन
अबे ता सुई जैसा ना मन आई क्या सीता भी देखो तू
माता जी शोधा हम तो नहीं कहते हूँ चर्चा कर रहे
हो ये तो ना पार सार तत्व से वेदांत कृत में विदे है चार
पर ये कहाँ के माता पिता ना फर्क से अक्के वो बालकों ने संस्कार दे रहा है मतलब टॉम एंड जेरी देखा दिए
तो ये हो जाए पति पति ना प्रेम पहला नवारा लगा जैक एंड जिल और जोर थोड़ा थोड़ा पता है टॉम एंड जेरी जोर नहीं दे
कारण कि यहाँ समय ज्यादा ज्यादा प्रेम उठी जाए
कारण स्वार्थ प्रधान से ना कर्म का रजस तमस ना को बात की पर संस्कार जो अगर शास्त्र की बात करवा आया भी एक सारे तो उतरे से बोले हमें हमें महाराष्ट्र में छत्रपति शिवाजी એમના વિશે પણ લખ્યું છે કે જીજાબાઈ એમના માતા એમને પાલનો જોલા હતા ત્યારે તે રામની કથા કહેતા કૃષ્ણની કથા કહેતા તો એનામાં એ સંસ્કાર આવતા રમ્ય ઝીલટના ગીત વાગતા હું બિચારો શીખે અને આખું એકદમ ડાઉન કલ્ચર થઈ રહ્યો છે ત્યારે આપણે જોઈએ અને એટલા માટે પછી બસ કેવલ ભોગ સ્વાર્થ ક્રોધ ઈર્ષા સંબંધો કોઈ બી સંબંધ તમે લો પિતા પુત્રનો પતિ પત્નીનો ભાઈ પ્રેમ ક્યાંય નથી લો બસ કેવળ કામ 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 અને એ સ્વાર્થ સ્વાર્થ અને છેલ્લે એકબીજાના રસ પણ આ સંસ્કારોથી તમને ખબર પડે અને નહીં તો પછી અવળા સંસ્કાર હતા અવળા કેવા થાય મારા ગુજરાતનું ઉદાહરણ છે આપું નહીં એક ભાઈ હલા જતા હતા આમ શેરીએથી તો એક એક સોલિડ પથ્થર આમ ફણ ફણ તો આવીને સાઈડમાંથી વહી ગયો બચી ગયા અને જોયું ઉપર બાલ્કની અંદર ચાર વર્ષનો છોકરો સમજી ગયા આણે જ માર્યો અંદર ગયા પથ્થર લઈને કે તમારો છોકરો જો હું રહી ગયો હોય કે હોસ્પિટલમાં જવું પડે કે મારો ન હોય નકર આંટી ગયો હોય અગર મેરા હોતા ના તો આ હોસ્પિટલ મેં હોતે હી હોતે આ તો અમારો બેન નો ભાણો છે મે મહિનામાં વેકેશન માં આવ્યો છે ભાણા આવા બોલ કે મારો હોત તો તમે આ મારો છોકરો જ ન હોય એટલે મારે વિશ્વાસ છે મારો આંટી જ જાય છે કેટલો ટ્રસ્ટ છે પણ અમારે લખ્યું છે મહારાષ્ટ્રમાં પારણે પોઢીને સાંભળતા તારામ લક્ષ્મણ ની વાત જીજાબાઈ જયારે જીલાવ ના ત્યારે રામ લક્ષ્મણ ની વાત કરતા શિવાજી ને નિંદર ના આવે હે માતા જીજાબાઈ જુનાવે એસે લોકગીત હે લેકિન બડા સુંદર છે સાર બતાવ્યો કે છોકરાઓને સંસ્કારોનો ખેલ છે કૃષ્ણકુમારસિંહજી ભલે રાજા હતા પણ આ સંસ્કાર લોહીમાં બાળપણથી ભાવસિંહે દીધા હતા એમના માતા દેવ એને રામકથા સંભળાવી હતી ભાગવત સંભળાવતો હતો અને એટલા માટે સહજ એમાં પ્રીતિ હતી અને ત્યારે આ સાર વસ્તુને સમજે છે નહીં તો જેને વગર વાંકે પાણો વાગ્યો રાજા હોય તો એ તો ગમે ભલે થોડું સાંભળે કોઈનું પણ આટલા મોટા પદ ઉપર હોવા છતાં એને એને ખૂબ ઇનામ આપ્યું તો જે રીતે આપણે કેવળ બોલીએ છીએ તરો તરો સહિષ્ણુના પણ પ્રેક્ટિકલી ઘણા ભક્તોએ આવું કર્યું છે રાજર્ષિઓમાં જેવી રીતે અંબરીશ અંબરીશના ચરિત્રમાં શું આવે તમે બધા જાણો છો દુર્વાસાએ વગેરેમાં કે એને લઈ જ લીધા ને કાંઈ પાણી પી લીધું એમાં હું અને એને આજે કરીને મોઢું કર્યું અને એને અત્યારે વ્રત કાલ છે ને અત્યારથી ચિંતા આપણે ક્યાં નિર્જળા પણ તોય ચિંતા ખાલી પી વ્રત પાલન કરવા માટે કદી દુર્વાસા ગુસ્સે થઈ ગયો આખા ત્રિભુવનમાં ફેર્યા કઈ શરણ ન કર્યું બહુ દુઃખી ગયો પણ અંબરીશે શરણ કર્યું જેને એને હેરાન કર્યા છે એને જ તે જે રીતે વૃક્ષને જે કાપે છે વૃક્ષને જે એના એને મારે છે ઘા મારે એને જ ફળ અને છાંયો આપે છે એમ અંબરીશ મહારાજે વગર દિવાલ લેવા વગેરે અને કૃત્ય ઉત્પન્ન કરીને આ કર્યું બધું તો દંડ તો ઈશ્વરે એને આપ્યો કે વિષ્ણુએ પણ પ્રાર્થના જુઓ તમે ભાગવતમાં સાહેબ તો ઋષભદેવ સોરી અંબરીશ મહારાજ બે હાથ જોડીને કહે છે સુદર્શન ચક્રને નમસ્કૃત્યમ સહસ્ત્રહારા ચિતમ પ્રિયમ હે અચ્યુતના પ્રિય સુદર્શન દેવ તમને હું પ્રણામ કરીને પ્રાર્થના કરું છું કે દ્વિજમ વિજ્વર આ દ્વિજને તાપમાંથી મુક્ત કરવા, બ્રાહ્મણને તાપમાંથી છોડી દે. એટલે તો રામાયણના કેટલા આવા પ્રસંગો છે. ઉમા સંતાની કોઈ અસર મંદ કરે, અવળું કરે એનું તે સહલું કરે. ભક્તનો સ્વભાવ છે સહન કરવું, ક્ષમા કરવી, સહન કરવું. એનો એનો કારણ કે એને ભગવાનને પ્રસન્ન કરવા, કારણ કે ભગવાનની આજ્ઞા છે સ્પેશિયલ કે તમે મારા ભક્ત છો, સહન કરો, ક્ષમા આપો. કેટલી? વૃક્ષ જેટલી. આપણને કોઈ પાણો માર્યો હોય તો ભાગ આવી બને જ નહીં. આવે આપણે ખાલી બોલી નાખે તો, અને સાચું બોલતો હોય, આપણા વાંક ઓલરેડી હોય પણ તો આપણે સુધારવાની વાત તો બાજુમાં ગઈ. અમુક ને એને પણ પાડવાના પ્રયત્ન કરતા. અમારે હૈદરાબાદમાં એક ઇન્ડિયામાં હૈદરાબાદ છે ને, એમાં એક સ્ટેડિયમમાં એક સ્પોર્ટ સ્પર્ધા હતી. બધા યુવાનો એમાં ભાગ લીધો હતો, 15 વર્ષ 10-15 વર્ષના છોકરાઓ બધા ભણતા હોય એને. તો એનું નામ પણ હતું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ મેન્ટલ હેલ્થ માટે હતું, કે મેન્ટલ હેલ્થ માટે એ ડોનેશન માટે એ સપોર્ટ કરી હતી એને. સત્ય વાત છે. તો 10 જણા ભાગ લીધો તેમાં, 10 પાર્ટિસિપન્ટ. દોડવાનું હતું અમુક મીટરમાં, અને પછી આવે એવી બોર્ડર જ્યાં જે પેલો પહોંચી જાય ને 1-2-3 ઇનામ હતા, અને એની ટિકિટો ગઈ હતી સ્ટેડિયમમાં જેને ડોનેશનથી હેલ્પ થવાની હતી. આવું આ સિચ્યુએશન પણ થયું શું. 10 છોકરાએ જે ભાગ લીધો હતો એમાં 7-8 છોકરીઓ હતી, 4-5 છોકરા હતા, 2 મિક્સ હતા. તો જેવી બધી ગોળી ફોડે એટલે રન વે કરવાનો છે, લોકોને દોડવાનું છે. તો જાતાની સાથે બધા દોડવા માંડ્યા. તો કેવલ 1 મિનિટ દોડ્યા ને તો એક છોકરી પડી ગઈ, આમ કઈ મિસ્ટેક થઈ જશે એને, તો એ પડી ગઈ. તો જે બીજા 9 દોડતા હતા અત્યારે દોડવા જ મળ્યો નહીં, તો પણ એને જોયું કે આ પડી ગઈ તો 10-10 ઊભા રહી ગયા, 10-10 ઊભા રહી ઊભી ગઈ હતી. અને પછી 10 હાથ પકડીને દોડ્યા, બધા સમજાય ને કે શું કરે. અને 10-10 જીતી ગયા, ઓલા 1 ઇનામ હતું 10 દેવા પડ્યા. ભગવાન છે 10 ઓલી પડી ગઈ તો હવે કે બધા આપણે હાથ પકડીને હારે જ દોડવાનું છે. બધા ક્યારે નથી બન્યા વર્લ્ડમાં આ રીતની સત્ય બતાવી દીધું. પછી જયારે રિસર્ચ થયું કે આ છોકરાઓમાં આ બુદ્ધિ આવી ક્યાંથી, ત્યારે ખબર પડી કે બધા પાગલ હોસ્પિટલના છોકરાઓ હતા. આપણને તો ઈ પાગલ ક્યાં પડે, આપણે કોઈ ઉપર જવા ન દે, તું કેમ જતો, હું મજા છું. જો મેન્ટલ હોસ્પિટલના છોકરાને આવું દિમાગ છે કે બધાને હારે લઈને જચડીએ, અને આપણે આટલા બુદ્ધિમાન ને વેદ જાણવા વાળા અને વારો મળ્યો ગાવો મળવો જોઈએ, બસ કોઈને ટાંગ ખેંચવા એટલે પાડવાનું. કે તમે જો કંઈક દેખાડી જાય, એટલા માટે મહાભારતમાં વેદવ્યાસ એક બહુ સુંદર શ્લોક છે. એકે શ્લોક અર્ધેન ઉપદેશ્યંતિ યુક્તિ બી ગ્રંથ કોટી બી. મેં બહુ બધા ઉપનિષદ લેખા, વેદ લેખા, પુરાણ લેખા, શ્લોકો લેખા, લાખો શ્લોકોની મેં રચના કરી, પણ મને એમ થાય છે કે આટલા બધા આ લોકો ક્યારે વાંચી રહેશે. તો આજે લાખો શ્લોકોનો જે સાર છે એ મારે એક 1/2 શ્લોકમાં કહી દેવો છે. 1/2 શ્લોક તો મને વાંચે ને, યાદ રાખીએ કે વાંચીએ છીએ, અને જો 1/2 શ્લોક આવડી જાય અથવા યાદ રહે તો ઉતારે, તો જેટલા મેં શ્લોકો બનાવ્યા છે, ગ્રંથ કોટી બી કરોડો ગ્રંથો મેં બનાવ્યા છે, એનો સાર મારે 1/2 શ્લોકમાં કેવો છે. શ્લોક અર્ધેના વક્ત ઉપદેશ્યંતિ, હું ઉપદેશ આપું છું 1/2 શ્લોકમાં. ઉપતિ બી ગ્રંથ કોટી બી, જે મેં કરોડો ગ્રંથો બનાવીને જે ઉપદેશ મારે મારે દેવો છે, શું? પરોપકારાય પુણ્યાય. પુણ્ય એ છે કે પરોપકાર કરો, અને પાપાય પર પીડન, અને બીજાને પીડા દેવી એ બસ. આમાં એ કે તમે સમજી જાઓ પરોપકાર શું છે, પુણ્ય શું છે, સૌથી મોટું પરોપકાર કે બીજાને બીજાને માન, બીજાને હિત કરો, બીજાને સહન ક્ષમા આપો, એને એને કઈ એની પર કઈક ઉપકાર કરો. જીવે દયા કૃષ્ણ નામ સર્વ ધર્મ, મહા ઉપકાર છે કે એને કૃષ્ણ નામ આપો, જે આપણી પરંપરા અનુસાર. પણ કઈ નો કઈક કઈક તો એને આપણી તરફથી કઈક પુણ્ય પરોપકાર થવો જોઈએ. અને રામાયણમાં લખ્યું છે પર પીડા સમ નહીં અધમાય, બીજાને દુઃખ દેવું એનથી મોટું કોઈ અધમ કામ નથી. સેવાની જે સાર વાત છે આપણે સમજવું છે. ઘણા પ્રસંગો મને આમ સ્મરણમાં આવે છે, આ ત્રણ ઋતિ સહિષ્ણુતા ઉપર વિચાર કરવા જેવી વાતો છે. આપણે આમ બોલી જાય તો ચેતન મહાપ્રભુ એને લખ્યું છે, વૃક્ષ એના કાટી લેના કીછું ના માંગે કીછું ના બોલાય, કોઈ કુહાડી ભાઈ ના વૃક્ષ ને મારતો હોય તો વૃક્ષ કઈ બોલે, રેવા દે રેવા દે, વાગે છે એવું કઈ બોલે? આપડે તો માણસ હતા ને ભગત આભાર તો પણ વૃક્ષ ને તમે મારો તો ચેતન મહાપ્રભુ પોતે યાદ કરે, વૃક્ષ એને કાટી લે ને જબ ઉસકો કાટા જતા હે કિછુ ના બોલે, કુછ નહીં બોલતા. એમ જેને માળા કરવી છે એને કોઈ ગમે એ બોલે, એને મહામંત્ર જ બોલવાનો, હરે કૃષ્ણ હરે
કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે.
બસ વિતર્ક વાદ વિવાદ બઢાતે જાયેંગે તો માળા પડી રહે, અડધો કલાક એમાં ભાઈ બેઠું જો સ્નાન કરો તો આપડી માળા પૂરી થાય ને સાહેબ, જે ટાઈમ હોય અડધો કલાક ના એટલે માથા કેટલું હોય જાય, સીધી વાત છે ચોખ્ખી. અને બીજું લખે, સુકાઈયા મરે તો પાણી ના માગે, ક્યારે નથી પડે કલાક મને પાણી ના, ઋતુમાં તો વાંધો ન હોય પણ સમર ઉનાળામાં તો મે જેઠ, અમારે ગુજરાતમાં જેઠ જેઠ આમ તો તપે મહિનાની વાત જેઠ એને દરબાર મારો તપ્પા હતું મેં મોટો ભાઈ પીટો છું બસ, એટલે જેઠ મહિનામાં બહુ ગરમી હોય ને, ગ્રીષ્મ ઋતુ આવે જેઠ મહિના, કાગ્યાધન જુદા એમાં છે કે કૃષ્ણ બહુ ગરમી કામ છે તો સ્વાભાવિક છે. પણ અહીંયા તમે જો ના માગો ગમે એટલું કરો કાંઈ પાણી માગવા નથી, વૃક્ષ જેઠ મહિનામાં કેટલી ગરમી હોય પણ વૃક્ષ સુકાઈ જાય, ઇવન કેટલા વૃક્ષના પાંદડા ખરી જાય, ફળો ફરી જાય, સુકાય બધું વયો પણ જાય, પણ ક્યારેય માગે નહીં. કેટલી આ દુઈ ગુણ વૃક્ષથી લેવા જેવા છે ભક્તને ચેતન મહાપ્રભુ, પણ કઈ રીતે આપણે થોડીક હાયર વાત લાગે છે આપણે સાંભળવામાં, તો સાંભળવામાં ક્યાં વાંધો, સુદામાન કથા નરસિંહ કથા સાંભળવાની તો એવી દશા થાય ખબર ને, પણ હવે સાંભળવામાં તો ક્યાં વાંધો છે. પ્રેક્ટિકલી ભક્ત માટે મને વિચારો છો કે કીર્તન કરવું છે તેમને કરવું પડશે, એ ચાહે છે કે હું કીર્તન કરું કરતો રહું તો નિશ્ચિત એને આ જીવનમાં ઉતારવું પડશે. કીછું ના માગે યાદ કરો માધવેન્દ્રપુરીને, એમને એક વ્રત હતું અયાચક વૃત્તિ, ભૂખ્યો આખા દીવ હોય જાય અઠવાડિયું હોય જાય પણ કાંઈ માગતા તો કે ક્રિસ્ત ભૂખ્યા રહેવાના, તો દૂધનો લોટો લઈને આવ્યા, ચેતન ચરિતાની કથાથી તમે પરિચિત હશો. પણ એમનું વ્રત હતું કોઈ દી માગતા આપણે તો મૂકવા નથી, પણ કેટલી મોટી વૃક્ષથી ક્યારેય પોતાના માટે કાંઈ નહીં, જેને ભજન કરવું છે એ સહન કરી લેશે, કે ફ્રૂટ તાડ તડકો જે સહન સહશે. આપણે વૃક્ષ વૃક્ષથી આમાં આપણે આમ બોલીએ કે વૃક્ષ કરતા વધારે આ વધારે ક્યાં થાય આમાં, એટલે ઈવ જ બરોબર છે, તરો રપી નહીં તરો રીવ જ બરોબર રહેશે, કારણ કે એની જેટલું નહીં થાય એમાં. પણ વૃક્ષ માટે સ્વયં ચૈતન્ય મહાપ્રભુ. પછી બીજું કે છે, એ જે પોતે કાંઈ નથી માગતું વૃક્ષ, પણ એની પાસે કોઈ કાંઈ માગે, ફળ માગે, ફૂલ માગે, પત્તા માગે, છાલ માગે, અને પોતે આખું ઉપાડીને લાકડું લઈ જાય અને નીચે બનાવી નાખે, રાંધી નાખે, જે બી લાકડાનો તો બધો ઉપયોગ છે. પણ દે આપણ ધન ઈ ઈ કાંઈ ન માગે, પણ એની પાસે જે છે એ બધું આપવાનું છે. ધર્મ વૃષ્ટિ છે આને કરે ના રક્ષણ, અને પોતે તડકો ને ટાઢ ને બધું સહન કરશે, પણ એની શરણમાં જે આવશે એની રક્ષા આવશે. આ પ્રેક્ટિકલ વાત છે, બધાને સમજાય વૃક્ષના ચરિત્ર. વૃક્ષ ઉપર બે એક્સપ્લેનેશન બે શ્લોકમાં ચેતન મહાપ્રભુ બોલ્યા હતા, ઘાસ ઉપર એક આપ્યું ઉત્તર ભૈયા ત્રિનાધમ, પણ વૃક્ષ ઉપર બે વાત ચેતન મહાપ્રભુ બોલ્યા, બે શ્લોકોમાં ચાર વસ્તુ. તો ક્યારે આવા સદગુણો આવશે કે ભક્ત એની પાસે જે છે એ બધું કૃષ્ણ અને કૃષ્ણ ભક્તોની સેવામાં સમર્પણ, અને પોતે કાંઈ પણ સ્વીકારવા નથી સેવા. તમને શબરીભાઈની કથા રામાયણથી ખબર હશે, એમાં એક એક પોઈન્ટ છે વિચારવા જેવો આપણે બધા ભક્તો, એ કે જ્યારે મતન ઋષિએ, મતન ઋષિ તો ખબર નથી કોણ આવીને આ સેવા કરી જાય છે, વાળી જાય છે, સાફ કરી જાય છે, કે સંતોના આશ્રમની સેવા કોઈ થાય એ તો દેખાય છે, સેવા થાય તો દેખાય, પણ કોણ છે? કારણ કે શબરી પધારે એટલે નિમ્ન માનતી, શુદ્ર માનતી, કે એ સામે આવવાનું નથી, કારણ કે મારા પડછાયેથી પણ અશુભ થઈ જાય મને કોઈ, કારણ કે આદિવાસી પોતાને માનતી એવું.
એટલે ભક્ત ને એવું કઈ આવે નહીં. ભક્ત વૈષ્ણવ ચરિત્ર સદૈવ પવિત્ર. ભક્તિ નો ઠાકોરે ગયો જાનિયા સમિયા નિંદા કરી પણ તો એ કરશે નહીં તો નરક ના દર્શન. ભક્ત ની ભક્ત ને જાતિ કુલ આદિ ભક્ત ને વિચાર ચેતન ભાગે જય ભજે. જે કૃષ્ણ નું ભજન કરે એ શ્રેષ્ઠ વ્યક્તિ છે. અને પદ્મપુરાણમાં તમે સાંભળ્યું છે કે જાતિ બુદ્ધિ નરક માં લઈ ભક્તોમાં જાતિ બુદ્ધિ ન કરવી જોઈએ. ઉચ્ચ નીચ ભક્ત છે એટલે બધી જાતિ પ્રતિથી ઉપર થઈ ગયું. વૈષ્ણવ બહુ મહિમા છે એની ઘણા બધી વાતો પ્રસંગ છે. પણ શબરીના ભાવ દૈન્ય હતું એના માટે હું નિમ્ન છું. તો હવે આ મતન વિશે બધા બોલાવ્યા એના શિષ્યને અને કીધું કે કોઈ ચોર છે ખરો આશ્રમ કાલ મારી સામે પકડી લાવો. એક પ્રશ્ન થાય કે મતન જેવા સાધન વિદ્વાન સંત આશ્રમમાંથી કોઈ વસ્તુ તો ગઈ નથી. ચોરી એને કહેવાય કે વસ્તુ જાળવી જોઈએ ને કે વસ્તુ તો કઈ ગઈ નથી. અને એ એવું કહે છે ચોર કોઈ છે આશ્રમમાં એને પકડીને લાવો. શિષ્ય પૂછ્યું નહીં કે ચોર કોણ છે. એટલે હું ચોરાનો ગુરુ મહારાજ આપણું ભાગવત પોથી ચોરાઈ ગઈ મૃદન ચોરાઈ ગયું હું ચોરાઈ ગયો આશ્રમમાંથી. નહીં કે આ જગ્યા આશ્રમ આખો સાફ રોજ સ્વચ્છ થઈ જાય છે એ ચોરને પકડી લો. ઓકે તો ભાઈ શિષ્ય સમજી ગયા કે આ જે સેવા કરી જાય છે એને પકડી લાવવાની વાત છે. વસ્તુ કોઈ ગઈ પણ જે સેવા કરી જાય તો ભક્ત કહેવાય. એ તો બહુ સારું કામ કરી જાય છે. દેખાતા નથી, પગારે લેતા નથી, સિલિંગ માંગતા નથી, મહિને તોય કરી જાય છે. તમે ચોર કેમ કહેવાય ને એને? પણ તો મતન જેવા સાધુ ચોર કેમ બોલે છે? તો વિદ્વાનો એની પર વિચાર કરે છે રામાયણની વાત ઉપર કે મતન કોઈ બી કોઈ વસ્તુ મુખમાંથી ફાલતું બોલે નહીં, અનર્થ નિરર્થક ન બોલે. એની વાતમાં કંઈક અર્થ હોય, વૈષ્ણવની વાતોમાં કંઈક સાર હોય, કંઈક અર્થ હોય. તો ચોર કહેવાનો હેતુ તો કંઈક છે ને? યાદ આવે છે ચેતન ચરિતામૃતમાં કોને ચોર કીધું? કોઈ કીધું છે? નિત્યાનંદ પ્રભુએ રઘુદાસને એ ચોર કીધે ગયેલા દુરે ભાગે છે ચોરા ઇથે આઈ છે. નિત્યાનંદ કીધું કે એ ચોર તો અત્યારે નથી ભાગે છે નજીક આવ. રઘુનાથ દાસ જમીનદાર ના લડતા હોય તમારી ચોર ચોર કીધું ને ન્યાય કે હું ચોર એ તો સમજવું પડશે ને. ચૈતન્ય ચરણ પ્રેમ તો મારી જ સંપત્તિ, તારે જોતો છે મને મળવું નથી. એટલે મારી સંપત્તિ ચૈતન્ય પ્રેમ તું મતલબ શું કરો છો? એક પ્રેમ વિનોદ થી કીધું આનંદમાં. અને એમાં એનો ગુણ બતાવ્યો અને વ્યાજ સ્તુતિ કહેવાય કે જેમાં એની મહિમા હોય. પણ બાકી એવું લાગે કે એને વધે છે કે અપમાન છે. તો સેમ એ સમજી શકો તમે ચોર હું કામ કીધું. તો એના અર્થ બતાવ્યા છે ત્રણ ત્રણ અર્થ કે ચોર કહેવાનો ભાવ પછો મતનો સદરી જેવી સાધુ ચરિત્ર સ્ત્રી જે સેવા કરી જતી હતી નિષ્કામ ભાવ. તો પહેલો અર્થ ચોર કહેવાનો કે કોઈ વ્યક્તિ સાધના કરે જપ કરે ભજન કરે તપ કરે અને એની કોઈ સેવા કરે તો એ સાધનાનું ફળ એના ખાતામાં તો જાય જ. કંઈક તો જે ભજન કરે છે ભક્તિ કરે છે અને એની કોઈ સેવા કરે તો ઓટોમેટિક એને મળવાનું છે. અને મને યાદ આવે છે અમે એકવાર ગુરુ પૂર્ણિમામાં પરિક્રમા કરવા ગયા હતા વૃંદાવન. મધુસૂદન પ્રભુ હતા, શ્રીકાંત શ્રીમાન ગુડાકેશ પ્રભુ હતા, બહુ બધા ભક્તો મોટા મોટા હતા બધા. હું એક જ નાનો ભણતો ભણતો ગયો હતો. આ બધા મોટા મોટા મને તો આપણે દોડો દોડો કરી નાખી આ બધા આવ્યા. એટલે પછી મને એમ થયું કે નહીં હું કંઈક સેવા તો કરું. સૌથી પહેલાં ગુડાકેશ પ્રભુ પકડ્યા મેં કીધું થોડીક સેવા ઘૂતા રામ. તો હું ગયો બામ લઈને થોડું મેં કીધું પરિક્રમા કરી તું લઈ જશે મારી ચરણ ની સેવા કરી નહીં. એટલે ક્યાં લઈ છું ક્યાં તો ખુશી ચર્ચા કરી કેટલી કે તું અત્યારે માથું ખામાં પ્રવચન એક ઉપર પ્રવચન નો ટાઈમ નથી પણ તું આગળ જ આપેલા. મેં કીધું આમ નામ તમને ઊંઘ નહીં આવે. આપણે ફિલોસોફી તો આપણે જાણીએ કે કામ નતો. મેં કીધું તમને આ ઊંઘ નહીં આવે અને પછી બીજા સવારે તમારે વહેલા જાગવાનું મંગળા કરવાની મારે તમને હોવાનું હોય બપોર સુધી અને છોકરાને કહેવાનું ન હોય તો બહુ મેં ફેર પણ ન હોય નહીં. પછી એને વાત ઘણી ચર્ચા થઈ અમારે શાસ્ત્રની તો કહે છે નહીં ઠીક છે ગુરુ કૃપા કરીને સેવા આપે હા વૈષ્ણવ. પણ એક વાત સત્ય સિદ્ધાંતિક છે કે સેવા કરવાવાળો વ્યક્તિ સાધના નું કઈક ફળ તો ઉપાડીને તો મતલબ અહીંયા ચોર કહેવાનો અર્થ છે કે આપણે બધા અહીંયા માળા જપ તપ કરીએ છીએ, જે વાળી જાય છે એ આપણી ભજન ચોરી, આપણું સાધના નું ફળ ના વયું જાય છે, એટલે ઈ સેવા ચોરી ની વાત છે. જો ચોર કેવા પાછળ સિદ્ધાંતિક વાત બતાવ, શિષ્યો ને મેસેજ દેવા માં તમે લોકો ને ત્યાં ખાવા બીજા વાળી જાય, આપડે હોય ને હવે ઘણા ભક્તો ને મજા આવી જાય કે બીજા સેવા કરે ને હા, પણ એને ખબર નથી કે આમાં લોસ છે. બીજો ચોર કહેવાનો ભાવ કે તમને જે ભગવાન ની સેવા મળે છે, ગુરુ વૈષ્ણવ ની સેવા મળે છે, અને એ કોઈ બીજા કરી નાખે તો તમારું સેવા પણ એક ધન છે. સૌથી મોટું ધન શું છે? સેવા ભગવાન ની ભક્તો ની. અને એ કોઈ બીજા કરી જાય તો તમારું શું થાય છે? સેવા ધન જ તો ચોરાઈ લીધી છે. અચ્છા આ બે તો, પણ આની કરતા જે ત્રીજો અર્થ છે ને એ બહુ મહત્વનો, કે આપણી સાધના નું ધન ચોરી જાય છે અથવા સેવા ધન છે એ ચોરી જાય છે. બે અર્થ, પણ ત્રીજો નિષ્કામ ભાવે સ્વાર્થ વગર સેવા કરે છે તો એને પદ નથી જોતું, માન નથી જોતું, નામે નથી જોતું, દેખાવા લઈ નથી કરી નાખીએ. આપણે તો કેતા એ ફોટો લેવું ઘણા ભક્તો ભલે એ વખતે પછી ઓલો ઉડી જાય તો જાડુ ઉડી જાય. જે વૈષ્ણવ પોતાના સ્વાર્થ નામ વગર સેવા કરી જાય ને એના સાચા સદગુરુ નું હૃદય ચોરી એની કૃપા લે. આ કોઈ સ્ત્રી કે પુરુષ જે મને ખબર નથી, પણ એ મારું હૃદય ચોર કીધું મતલબ જે હૃદયમાં હું રામ નું સ્મરણ કરું છું આજ મને એનું સ્મરણ થાય છે કોણ છે આ, તો નિસ્વાર્થ ભાવે જે સેવા કરે એ ગુરુ ની કૃપા આશીર્વાદ અને એનું હૃદય ચોરી મતલબ જીતી લે છે, મજબૂર કરી દેશે કૃપા દેવાની. એટલા માટે બોલાવો એ ચોર ને પકડી લાવો શબરી ની જયારે, અને શિષ્ય બીજા દિવસે પકડી વેલા જાય કે કોણ કરી જાય છે તો પકડવી જોઈએ. શબરી આવી ત્યારે પછી એનો લાંબો બીજી લાંબી કથા છે કે એટલી બિચારે નીચ નિમ્ન ભાવે ઉભી હતી, જેને કઈ ગુનો કે નાખ્યો એમ કઈ બી, પણ ભાવ એટલો સુંદર હતો. અને પછી આશીર્વાદ આપ્યા રામ ગોત કહેવાય, તો લોંગ સ્ટોરી છે. પણ મારે જે આની યાર મતલબ છે કે જે પોતે બધું સહન કરવા છે તો એ નામ જોતું નથી, તોય તે રક્ષણ સેવા દેવાનું છે. ચરિત્રો થયા છે ભાગવતમાં રામાયણમાં બધે, જે આપણા જીવનમાં એક પ્રેરણા આપી જાય. કેટલાય જેવી રીતે આપણે હરિદાસ ઠાકોરની બે ત્રણ દિવસ પહેલા કઈક વાત કરતા હતા પ્રવચનોમાં, હરિદાસ ઠાકોર ને તો મારતા હતા ઓલા બધા હા જલ્લાદો બધા 22 બજારમાં પીટતા હતા. 22 બજાર એટલે તમે સમજો ને, બજાર એટલા ચાર રસ્તા ભેગા થાય ને ચોક કહેવાય આપણે, મારતા મારતા ત્યાં લઈ જાય, પેલાથી બીજા ત્રીજા એમ 22 ચોકોમાં પીટી નાખ્યા હરિદાસ. પણ તો હરિદાસ જે મારતા હતા એનું જ મંગળ ઈચ્છતા હતા. વૃક્ષને જે કાપે મારે એને તે છાંયો ને ફળ ને રક્ષણ જ કરે, એમ ભક્તમાં એ ગુણ એને લાવવો પડશે. અગર વિષ્ણુને ખુશ કરવા છે કે ભગવાન આવા સદગુણોના ભક્તોમાં જ્યારે હોય ત્યારે ખુશ થાય છે. આવી વાત તમે જો યુધિષ્ઠિર, યુધિષ્ઠિરનો એક મહાભારતનો પ્રસંગ તમને ખાલી સ્મરણ કરાવું. પેલો ગંધર્વએ દુર્યોધનને પકડી લીધો, કારણ કે આ વનમાં ગયા ને 12 વર્ષ, તો આ મહેલમાં હક નહોતું કે ના જ નહીં હેરાન કર્યું, એટલે એ જ્યાં રહેતો એની બાજુમાં નાખી અને છાવણી એનો ટંબુ ટેન્ટ કાઢીને, અને પછી ગંધર્વ ફસાઈ ગયો અને ગંધર્વ આવીને દુર્યોધનને પકડ્યો. તો કોઈ સૈનિક ભાગીને આવીને અહીંયા કીધું અર્જુન ને યુધિષ્ઠિર બધા બેઠા હતા ભીમ, કે દુર્યોધન મહારાજને પકડી લીધા છે અને મારી નાખવાની તૈયારી. ભીમ કે મેળ આવી ગયો, જે કામ અમારે કરવાનું હતું એ આને કરી નાખ્યું. બરોબર કેવું છે, હું કેવો હું મારવા મારવા દે મરવા દે. પણ યુધિષ્ઠિર મહારાજ ના ગુણ ને બતાવ્યા કે ભરે ભીમના અર્જુને તમે બે લો તમારું ધનુષ ને ગદા અને જાઓ અને રક્ષા કરવાની. જબકી દુર્યોધન એને વનમાં મોકલવા વાળો છે, એને કા એની નિંદા કરવા વાળો, ઈર્ષા કરવા વાળો, પણ છતાંય તે યુધિષ્ઠિર મહારાજ એનું ભલું ઈચ્છે છે. રઘુભાઈ લખે છે અહિંસા ગુરુ ગીતાના પુરુષાર્થમાં કે ભક્ત એના વૈષ્ણવ એના દુશ્મન નો તે દુશ્મન નથી બનતો, એનું એ હું ઈચ્છે છે ભલું ઈચ્છે. તો પછી ભક્તોનું ભક્તોનું તો કેવું ઈચ્છવું છે, દુશ્મન ને ખરાબ ભક્ત નથી ઈચ્છવા. જેવો યુધિષ્ઠિર મહારાજ બોલા ગઈ કે ભાઈ નહીં જ જાય એને અને મરવા જ ગયો, તો કે કામ કરો તમે બેઠા ગયો હું જાઉં છું, હું મારા ભાઈને બચાવવા ગયો નહીં. અને આ બેને ખબર કે આ જાહેર મોટા ભાઈ માર ખાઈને આવશે, કેમ કે એનો ભાવ છે પણ એનો પાપ. તો કરે હું તે કે ઠીક છે તમે લેવા જો અમે જાય છે બીજું શું કહેવાય. અને ભીમ ને અર્જુન વાતો કરતા કરતા આ મોટા ભાઈ ને કોણ સમજાવે, હાલો જવું જ પડશે ને શું કરે. મેં એમ તો ફાલી જ ગયો કે જે કામ આપણે કરવાનું તો કાલ પેપર માં વાંચ્યું દુર્યોધન કામ માટે તો કામ કરજો તો ફોર્મ જ હતા પણ આ નહીં થાય. પણ ના જે બોલ્યા છે યુધિષ્ઠિર મહારાજ કે આપણે 5 છે અને 100 છે ભલે યા, પણ બીજા લોકો માટે આપણે 105 છે દુશ્મનો સામે આપણે. એમ ક્યારેક ભક્તોને આમ તે હોય પણ જયારે પ્રચારની વાત આવે કીર્તન ત્યારે બધા બસ એક થઈને ભજન સેવા કીર્તન માં, બાકી નાનું મોટું તો રહ્યા કરે એમ ને. ભક્તો એ વિચાર કરવો જોઈએ આ વાત ઉપર કે કેટલું કેટલું જો વૃક્ષ એક એક જળ એક ચર અચર જીવ જેમ કરતું હોય આવા વૈષ્ણવના ચરિત્ર આપણી સામે છે ને એની પરંપરામાં આપણે થઈ. અંબરીશની વાત કરી, યુધિષ્ઠિરની કરી, હરિદાસની કરી, કોઈ બી તમે જો આ બે વસ્તુમાં આ જ વસ્તુ આવશે પ્રેરણાદાતી સુની જેના તરો રિવર થઈશું એ કોઈ પણ ચરિત્ર ભક્તનું ઉઠાવવા ગુણ આવશે આવશે ને આવશે. અને આપણને કૃષ્ણનો ગીતાનો આદેશ છે સહન કરવાનો, આરતી દીક્ષા ભારત કેટલી આની આ વાત. અને ચૈતન્ય મહાપ્રભુ પણ સાર વસ્તુ ત્યારે બોલી રહ્યા છે કે તમે મારી મારી પરંપરામાં કૃષ્ણ પ્રેમ સુધી જાવું છે બ્રજમાં તો તમારે આ ગુણ લાભાર પડશે. પોતાને પોતાની જાતને ત્રીણથી પણ નિમ્ન સમજો અને તણખલું ઘાસ મારે દુર્ગોસ્વામી પ્રણામનો ભાવ એ તો હું આની કરતા પણ નિમ્ન છું. તો આપણે એવું દેખાડવું નથી, ઘાસ ગોતવાનું નથી, પણ રિયલ વિચાર કરવાનો છે વાત ઉપર. અને તરો રિવર્સ થઈશ વિવેક ચોડામણી શંકરાચાર્ય સહિષ્ણા ઉપર એક ડેફિનેશન આપે છે, સકલમ સહનમ સર્વ દુઃખાના, બધું દુઃખ હસતા માટે સહન કરી લેશ અપ્રતિકાર પૂર્વકમ. અને જે એને દુઃખ આપે છે એનો પ્રતિકાર મતલબ એનો વિરોધ નહીં કરે ને એને સામું દુઃખ, ચિંતા વિલાપ રહિતા સા તિતિક્ષાની ગજ્યતે. અને તિતિક્ષા કહેવાય, આપણે પહેલા દિવસે ચર્ચા કરી તિતિક્ષાનો કારણ વિચાર કરતા, તિતિક્ષા મતલબ સહન છે. આપણા વૈષ્ણવ આચાર્ય સકલ સહને બલ દિયા કરો, હે ગુરુદેવ તમે મારી પર એવી કૃપા કરો કે હું બધું સહન કરી. જો સહન નહીં કરી તો તમને અને ભગવાનને ખુશ નથી કરી શકીશ. અને જો સહન નહીં કરું તો મારું ભજન પણ, મારે નિત્યમ ભાગવત સેવા કરવાનું છે, મારે કીર્તનીય સદાહરી કરવાનું છે, તો હું સહન નહીં કરું તો આ નહીં કરી શકું, ઝઘડવામાં વિવાદ કરવામાં જ રહીશ. તમે મને એક બળ આપો, મારામાં આમ તો બહુ બળ છે પણ સહન કરવાનું બળ, જો એ બળ આવી જાય તો હું રાજા બની જવાનું છું, જીતી જવાનું છું ભક્તિના માર્ગ. એટલા માટે આ બધી વાતો સાંભળીએ ત્યારે ભક્તોએ વિચાર કરવો જોઈએ, કોઈ કઈ બોલે કે તો નહીં નીકળે સહન કરવું. અરે કૃષ્ણને ખુશ કરવાનું હરિનામ લેવું છે નિશ્ચિત થોડું મુશ્કેલ છે, પણ આની પ્રેક્ટિસ કરવાની છે સાંભળીને ચરિત્ર ઉપર વિચાર કરીને કે જેણે જેણે તે સહન કર્યું છે જે બી ભક્તોના નામ આવ્યા. અને હું તો જોઉં છું વર્તમાન આપણા આચાર્યો જે છે આ બધા તો પ્રાચીન અર્વાચીન બહુ બધા સંતો થઈ ગયા, પણ અત્યારે જે ઇસ્કોનમાં પણ આપણે નજર કરીએ છીએ બધા ગુરુજનો કેટલું સહન કરે છે, કેટલાય બુદ્ધિમાન છે આપણી કરતા ને કેટલું એમને કાર્ય છે, પણ તો એ નાનામાં નાના ભગત ની વાત સાંભળે સાંભળે સહન કરે છે, સોલ્યુશન કાઢવાનો પ્રયત્ન કરે છે. વાસ્તવમાં ગુરુના ચરણ નો દબાવ્યો તો કઈ નહીં, પણ માથાનું દર્દ નો બની જાય. કોઈ એવું કામ ન કરવું જોઈએ કે કમ્પ્લેન ને કેવલ આપણે એનાથી એનું એનું એ દુઃખી થાય. અને તમે યાદ રાખજો કોઈ પણ વૈષ્ણવ સાચા ગુરુ હોય
જ્યારે આપણે એમને જોવે કે એમના શિષ્ય બધા પ્રેમથી સાથે રહીને કૃષ્ણની સેવા કરે, એ જ એને પ્રસન્ન કરશે. બાકી જોશે કાવડા ખડખડ ખડખડ અંદર અંદર, તો એ બધું હોનાનું મંદિર હશે ને, તો એ ગુરુ અંદરથી નહીં રાજી હોય. કારણ કે એ ચાહે, એ થોડું ચાહે. ભક્તિ સિદ્ધાંત મહારાજે આ જ વાત પ્રભુપાદને કરી કે મેં આટલા 64 ગોળીએ મઠ બન્યા પણ ખુશ નથી. જયારે એને જોયું અંદર અંદર શિષ્યમાં, ત્યારે પહેલા કીધું તું નહીં કરતો, તું આ બુક છપાવજ. ભક્તિ સિદ્ધાંત મહારાજ માટે છે રાધા કુંડ. એટલે કોઈ પણ ગુરુની ચિંતા શું છે કે એમના શિષ્ય પ્રેમથી રહે અને પ્રેમથી સાથે મળી અને સહન કરે. અચ્છા, પ્રેમથી સાથે રહેવું છે તો સહન તો કરવું જ પડશે ને, ત્યારે જ રહી શકશું, નહીં તો શક્ય જ નહીં. તો એક કામ, કંઈક પ્રશ્ન થાય કે પણ કઈ રીતે સહન કરવું, ન થાય કોઈ કરતું નથી. આપણે તો આપણા વિવાદ તો આપણા ઊભા જ હોય પ્રશ્નો તો. તો મહાપ્રભુ કહે છે અગર તમારે સહન કરવું છે, સહન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે સહનશીલતાનો ગુણ લાવવો છે એના દપીશું, તો એક કામ કરો, બે ગુણ બીજા અપનાવો તો બધા બે ગુણ ધીરે ધીરે આવશે. શું? અમાનીના. તમે કઈ સમજો જ નહીં પોતાની જાતે, મને અહીંયા માન મળવું, કારણ કે નહીં મળે ત્યાં તમને તકલીફ થશે. કોઈ તમે કઈ કામ કર્યું, કોઈ સેવા કરીને કોઈ કઈ પૂછ્યું નહીં તો આપણને ત્યાં સુધી માળા હરકી નથી. તો કોઈ તમે કીધું હા મેં ભગવાનની કૃપા કરી, પછી અંદરથી અંદર ખબર પડી હોય આપણે, હું મારો અનુભવ બોલું છું, તમને હશે પણ તમે તો બોલો નહીં ને. આપણે બહાર જગ્યા નહીં, મેં કુછ નથી આવ્યો, સતો પ્રભુપાદની કૃપા છે હોય રહ્યા અંદરથી. ચલો આપણે બોલા, કોઈ તો હે તો મને સમજ ના આવી. હા આવી આપણે આમ અમારી ના, આપણે આમ અમારી ના દેખાડીએ છીએ પણ હકીકત નથી. જઈએ માન જઈએ, અમુક અમારા આસન હોના જઈએ, અમુક તુજા મિલા જઈએ, પ્રણામ મિલા જઈએ, સબ હે કચરા કરતી એ પ્રતિષ્ઠા. અને ભક્ત ઇસ ચક્કર મેં હે તો જપ નહીં કરતા હે, ની માળા નહીં કરીએ, સીધી વાત. અમારી ગુણને ક્લિયર કરવા માટે જ નેગેટિવ પોઝિટિવ રીતે બે રીતે કીધું છે કે માન દે ના બધા ભક્તોને માન દે. ભક્તો નથી લેખવા અહીંયા મારે, આપણે ભક્ત સમાજ એટલે ભક્તો બોલાય જાય કેવું છે, તો પછી મારી ભક્તો બોલવાનું. બાકી લખ્યું છે બધાને માન દે. કૃષ્ણ કહે છે ને પંડિતા સમ વિદ્યા વિનય, ને બ્રાહ્મણ હોય કે કૂતર નિવૃત, ખોટો હોય છે ને કે ગીતામાં કે બધામાં ભગવાન ને જોવો, સિયારામ બધાની અંદર ભગવાન પ્રણામ દેવા. અને ચૈતન્ય મહાપ્રભુની રથયાત્રામાં જયારે કુલિન ગ્રામના લોકોએ આવીને પૂછ્યું કે વૈષ્ણવ કે છે, મિત્ર પારે વૈષ્ણવ કોને કહેવાય, વૈષ્ણવના લક્ષણ શું છે, તો મહાપ્રભુએ કીધું જીવે સન્માન દિવે જાની કૃષ્ણ રતિષ્ઠાન, જે કોઈ પણ ને જોવે તો જોવે કે આ કૃષ્ણનો આત્મા છે, આની અંદર ભગવાન છે, અને એમ સમજીને બધાને સન્માન આપે એ વૈષ્ણવ છે. બધા બધાને એટલે ભાગવતમાં લખ્યું છે કૂતરાને પણ, ભક્તોની તો વાત જ છોડો, તો શું ભક્તો એની કરતા હેઠા છે? આપણી દ્રષ્ટિનું વિચારવું પડશે ને. કૂતરાને પણ ઉદ્ધવજીને કૃષ્ણ કહે છે 11મા સ્કંદમાં કે કૂતરે કો દેખ કે પ્રણામ કરના ચાહીએ, કે અંદર સ્કંદર ભી કૃષ્ણ અને હકીકત કરવા જોઈએ, નકર બીજું કઈક થાય આગળ ધીરે રીતે, આમ નહીં તો આમ, ગમે એ રીતે. અને ચંદોના ચરિત્ર જો નામદેવ જેવાની કથામાં આવે છે, કૂતરાની પાછળ જોયેલા કૂતરો રોટલી લઈને ભાગ્યો, કે પ્રભુ કોરે કોરી ક્યાં ખાશો હોય છે, ઘી લગાડતા જાય આપણે તો ઘા કૂતરો બીજી વાર ઢોકાઈ દે, ક્યાંથી સમજીએ કે આ કથામાં. પણ સંસ્કારોની વાત છે. પણ એક વાત તમે સંક્ષેપમાં એ સમજો, આપણી ઉપર મહાપ્રભુ જે કહે છે બધાને સન્માન દેવું છે, કેમ? કારણ કે બધા ભગવાનના. એક કથા સાહેબ તમે સાંભળ્યું છે, દ્રષ્ટાંત દેવામાં આવે છે કે મેં કાંઈ કીધી હતી ઓલી ઈંટથી તૂટી ગયો, એક વ્યક્તિ મસ્જિદમાં જતો હતો ને એનાથી કંઈક વાગી ગયું કંઈક એના હાથમાંથી, તો એક મંદિરનો ખૂણો તૂટી ગયો જરા, તો એ કાઝી હતો એને દંડ આપ્યો કે મસ્જિદ તોડે છે, આને ફાંસી સુલીએ ચડાવી દીધો. સૂર્ય ચડાવી દીધો, બધાની વચ્ચે ચડાવવામાં આવ્યો, તેને પૂછ્યું કોઈ ઈચ્છા છે કાંઈ તમારું, તેણે કીધું હા, કે એક ઈંટ મંદિરની નજીક તોડને પર ફાંસી મિલ સકતા હે, તો એ તો ખુદા કા પૂરા મંદિર હે, ઇસકો તોડ રહ્યો તો પતા નહીં આપકો ક્યાં મિલેગા મારા. આ તો જીવતું મંદિર છે ને, આની અંદર ભગવાન છે ને શરીર પણ, પૂરું તો હજી ખબર નહીં એની અંદર છે કે નહીં. કોઈ પણ શરીર ઈશ્વરનું મંદિર છે, કારણ કે રીતે અર્જુન તિષ્ઠતિ ભગવાન, उसलाई मुक्त गरिदिँदो गाना छोडिदियो यदि ईश्वर का दिया हुआ मंदिर है ये शरीर इसके अंदर भगवान है और उसमें भी अगर वो भक्तमय भक्त हुए वैष्णव हुए तो पछि क्या क्या रूप गोस्वामी कहते कृष्ण थी यश गिरी तक मनसा कम से कम आम आदर न आप तो मन थी तो एटलीस्ट अगर आदर है तो पीछे निंदा ने अपराध में कोई प्रश्न नहीं पी एम इच्छा नहीं थे आप भक्तों पास थी हूँ मान लो પછી તમને ઈચ્છા થશે કે હું ભક્તો ને માન દઉં પણ પોતાને આપણે ભગવાન બીજાના દોષ જ જોતા તો પછી આપણે માન લેવાના ભૂખ્યા થઈ જઈશું આ સન્માનમાં અને એ વ્યક્તિ ભજન નહીં કરે અપરાધ કરશે એટલા માટે કહે છે કે ગુરુદેવ કૃપા કરો મારી પર કે હું બધું સહન કરું યથાયથ અને બધાને સન્માન આપું તબે તો ગાયબો હરિનામ સુખે અપરાધ હવે ત્યારે હું મારી માળા હરખી થશે અને જો મારી માળા હરખી થશે તો મારા બધા અપરાધો ધોવાઈ જશે પણ અત્યારે તો માળાથી અપરાધ ધોવાની વાત કે માળાથી અપરાધ વધારે થાય છે કેમ કારણ કે આપણે સન્માન નથી દેતા કોઈ પણ પદ કોઈ પણ પોઝિશન ઉપર ભક્ત હોય એમાં સ્વરૂપભૂત ધર્મ છે કે હું દાસ દાસાનો પણ કોઈ ભક્તને એની પાસે બુદ્ધિ છે ને એની મેનેજમેન્ટે સોંપ્યું છે ને એને સેવા કરાવી છે તો કેવું જોઈએ પણ બહુ વિનમ્રતાથી અને ક્યારેક એવો સ્વભાવ હોય ને એનો એનો યોગ્યતા હોય મતલબ સંબંધ હોય તો થોડુંક આમ પણ કેવું જોઈએ પણ તો એ અંદરથી ગુરુ ભાવમાં કે પદ ભાવમાં નહીં થોડી પાછું કામ એને સુધારવા માટે મંદિરનું કામ સારું કરવા માટે કીધું હે પણ તો એ અંદરથી દુઃખ હોવું જોઈએ કે હું મારા જે મારો કયો અધિકાર હતો પણ એનો સારું કરવા મંદિરનું સારું કરવા કીધું તો બીજા દિવસે વળી પાછું એની પાસે એવું મનમાં નહીં રહેતા માફ કર્યા સુધારી દેવી વાત પણ એવો ફિલિંગ જ ન હોય એનો જ એક નહીં મેં તો બરોબર જ કહી દઈશ બરોબર જ કહ્યું એમ છતાં કરતા બધું બરોબર થવા માંડશે મૂળ હું છે તમારું કાર્ય સેવા હોવી જોઈએ પણ ભાવ દાસ દાસ તો વૈષ્ણવને ઉપદેશને આદેશ દેવા માટે આપણે જન્મ નથી લીધો ઉપદેશને આદેશ પાલન કરવા માટે લીધો છે અને એ પણ આપણે દઈએ છીએ ઉપદેશ આદેશ તો એ ઉપલાનું પાલન કરીએ છીએ એટલે દઈએ છીએ આપણો પોતાનો કોઈ આદેશ ઉપદેશ નથી સેવામાં કોઈ તમે આદેશ આપો છો પ્રવચનનો કોઈ ઉદ્દેશ આપો છો પોતાનો નથી પરંપરાની સેવા કરી રહ્યા છો એને શુદ્ધ કરવા માટે તો મૂળ તો દાસનો જ છે ને ભાવ આવો છે તો એ વ્યક્તિ કોઈ જયારે વિચારશે જે કાંઈ જ્ઞાન છે મને પ્રભુપાદથી મળ્યું છે જે કાંઈ જ્ઞાન છે આ બધા ભક્તોના સંગમાં મારા કીર્તન થાય છે જે કાંઈ સેવા છે અહીં કોઈ મંદિર બનાવ્યું ચલાવ્યું એના લીધે થાય છે તો પછી બધું આપણે શું કહેવું પ્રસાદ ખાવા સિવાય મેં આનંદ લીધા સિવાય કેટલો હેલ્પફુલ છે બાકી બિહારી એ ન હોત તો શું કરે તો કોઈ બી બનાવ્યું ચલાવે તો ભાઈ એમાં હવે એક જ થિંક હોવું જોઈએ એક જ વિચાર હોવો જોઈએ કે હું શું હેલ્પ કરું મારા તરફથી હું સેવા થઈ જાય તન મન ધન મને મંદિર હું સેવા આપે એ પ્લાન નથી કરવાનો આપણે એટલે દુઃખી થાય કે મને મંદિર આપણને ખબર હું કીધું ઓલા ભગ એ હાટો નથી હું મંદિરને હું કરું છું મંદિરના ભક્તોને હું હેલ્પફુલ એટલે હું મદદ આપી શકું છું એ વિચાર હોવો જોઈએ ભક્તોનો તો એ વ્યક્તિ કૃપાને પામી જાય છે સીધી પામી જાય અને ત્યારે જ લઈ શકે જ્યારે એ આ ડેવલપ કર્યા ભાવના કે મારે હું કંઈ પણ કરું માનજો કારણ કે કઈ રીતે હું માનલો મારું છે આ હું બોલું છું એ તો પ્રભુપાદનું આચાર્યનું છે અને જે કાંઈ વાણી શક્તિ છે એમણે કૃષ્ણ આપે છે બુદ્ધિ આપવા વાળા એ છે બધું ભગવાન નું છે તમે માન મને ખાલી માન જ મારું જબકી કરવાના કૃષ્ણ છે અને ઉપનિષદોની કથા છે ને એ ઓલો ભગવાન ભગત રાજી ભગવાન પ્રસન્ન થઈ કે આપી દો બધું મને કે તારો આમાં મને હેલ્પ કરી અને થોડું થોડું દેવું પડે કોણે હેલ્પ કરી કે મેં એકલા તપ કર્યું એક મિનિટ ઓલા કોકને બોલાવે પવન દેવ આવ્યા કે હું તારા અંદર શ્વાસ શ્વાસ દેતો ત્યાર તું માળા કરતો હતો ને હું પવન દેવ શ્વાસ શ્વાસ તારા હૃદયમાં જાતો હતો ત્યારે તું જીવતો હતો ને તકે હા તકે કોઈ 20% નહીં માર્યો અને હકીકત તો હવા ન હોત તો શું કરે તમે રહેવા નથી પડે ત્યાં તો પૃથ્વી દેવી આવ્યા કે હવે 80% રહેજો 20 પવન દેવ ને આપજો વિષ્ણુ ભગવાન પૃથ્વી કે આકાશમાં ઉભો ઉભો કરતો મારી ઉપર નથી ભાર કરતો લાય 20% મારો આમ બધા આવ્યા અને કોરો માઇનસ માં જતો પ્રભુજી પ્રભુજી આવો આવો
સર અહીંયા માન મેળવ, અહીંયા ઇજ્જત વધી, અહીંયા બીજું બધું પ્રભુ પાસે પાકે બિહારી. પણ આપણે ખબર પછી મેં કહ્યું મારું જ માન નહીં, જો સેવા કરે હું ભક્તો કો માન દેવા. કોઈ કુછ ભી સેવા થોડી ભી કરતા હૈ ઉસકો હૃદય સે ઉસકે પ્રતિ આદર હોના ચાહિએ, પર ક્રિયા સે ભી માન દેના ચાહિએ ભક્તો. તબ તબ વો વ્યક્તિ હરિનામ એની ઉપર રાજી થશે. આવા આવા ગુણ કોઈનામાં છે તો હરિનામ પણ એક ચિન્મય વસ્તુ છે. નામ કૃષ્ણમાં કોઈ ભેદ નથી. એ વ્યક્તિનું હરિનું નામ લઈ શકશે હૃદયથી અગર એ આ કરે છે તો. અમાનીના માનદે ન કીર્તનીય સદા હરિ, સરળ શબ્દો છે. ચૈતન્ય મહાપ્રભુ એની ઉપર લખે છે, જો વૃક્ષ ઉપર બે લાઈન લખી, પ્રણાદેવી પર એક જ શ્લોક લખ્યો. હવે આ લાસ્ટ લાઈન છે અમાનીના માનદે ન. ઉત્તમ હૈયા વૈષ્ણવ હવે નિરાભિમાન, જીવે સન્માન જીવે જાની કૃષ્ણ અધિષ્ઠાન. ઉત્તમ વૈષ્ણવ હોય પણ છતાં એને અભિમાન ન હોય કે હું ઉત્તમ છું. ઈ પોતાને નિમ્ન માની અને બધાને માન આપે. શું કામ માન આપે? કારણ કે બધાની અંદર કોણ છે? કૃષ્ણ છે. અને બધા કોણ છે? કૃષ્ણના છે. તો જ્યાં કૃષ્ણ છે, જે કૃષ્ણના છે, એનાથી વિશેષ પ્રણામ ને આદર ને પાત્ર કોણ છે? એના માટે બધામાં ભગવાન કૃષ્ણને જોવે છે અને પોતે અભિમાન છોડી અને એને માન આપે છે. એ મત હૈયા એ કૃષ્ણ નામ લઈ, આવી રીતે કોઈ ગુણ કેળવે અને પછી કૃષ્ણનું નામ લે, શ્રી કૃષ્ણ ચરણે તાર પ્રેમ ઉપજય, તો એને કૃષ્ણના ચરણોમાં પ્રેમ પ્રગટ થશે. આપણે ઘણી વાર કહીએ છીએ કે કેટલા સમયથી જપ કરે છે, કેમ આસુડા નથી આવતા, કેમ પ્રેમ નથી થતો, એવા પ્રશ્નોના ઉત્તર આમાં આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી. કે આવી રીતે જયારે કરવામાં આવે ત્યારે કૃષ્ણ પ્રેમ પ્રગટ થાય. આ મૂળથી જે આપણે આચાર્ય કર્યું છે, કર્યું છે. કહીતે કહીતે પ્રભુ દૈન્ય બાડીલા, આવી રીતે ચૈતન્ય મહાપ્રભુ બોલતા હતા જગન્નાથપુરીમાં. અને બોલતા બોલતા એને, કારણ કે એ પણ ભક્ત ભાવમાં છે ને, તો એને દૈન્ય આવી ગયું અને શુદ્ધ ભક્તિ કૃષ્ણ ઠાઈ માગી તેલા ગીલા. અને એને એમ થયું કે હું તો એકદમ નિમ્ન માણસ છું, તુચ્છ પણ છું કૃષ્ણનો. હે કૃષ્ણ કૃપા કરીને મને ભક્તિ આપો એવો ભાવ જાય ગયો. એટલે બીજો શ્લોક બોલ્યા, આઈ નંદત જ્યાં છે મારામાં નથી. આ ગોપીઓની આપણે વેણુગુંદની કઈક વાત કરી, હિરણીઓની કે ઓલી વેણુની, એનામાં ખૂબ કૃષ્ણ પ્રેમ છે. પણ એ પ્રેમ નો પ્રભાવ ને સ્વભાવ જ છે કે એમ માને છે કે અમારામાં નથી, આ હિરણીઓમાં છે, આ વેણુમાં છે. પણ બધા બીજાને પૂછો તો સૌથી વધારે પ્રેમ તો ગોપીઓમાં છે. પણ એ ગોપી બધાના પ્રેમ શૂન્ય માને છે. તો પ્રેમેર સ્વભાવ પ્રેમીનો સ્વભાવ જ છે. અને પ્રેમનો જ્યાં સંબંધ હોય એમ જ માને કે મારામાં પ્રેમ નથી. એમ ચૈતન્ય મહાપ્રભુ પ્રેમ અવતાર છે ને, સાક્ષાત કરુણાવરુણાલય મહાવદાન્ય. પણ છતાં એ ભાવના કારણે એમ માને છે કે મારામાં ભક્તિ નથી. અને એટલા માટે હું ભક્તિ માગવા માટે શ્લોક બોલે છે. ધનમ ન જન્મ બાળક મમ જન્મની જન્મનીશ્વરે મને ભક્તિ આપો. એ નેક્સ્ટ વાત છે. તમે આજના પ્રવચનમાં કોઈ વિશેષ વાત નથી, પણ જે આ ચૈતન્ય મહાપ્રભુના શબ્દો છે એનો જે કંઈક ગુજરાતી અર્થ અને મહાપ્રભુ જે બંગાળીમાં કર્યો એને કંઈક યાદ આવ્યા એ ઉદાહરણો દીધા. કારણ કે હું તો આજે આખો શાસ્ત્ર નહોતો વાંચતો, પર્વત ઉપર આંટા મારતો હતો, તો જે યાદ આવ્યું આ પ્રસંગ અનુસાર કીધું. પણ અમે એકવાર વૃંદાવનમાં મહારાજ આગળ આ શ્લોક સાંભળતા હતા, એને વ્યાખ્યાન જ કરી આવી બધી લાંબી એટલી બધી. પણ એક પોઈન્ટ બહુ સુંદર થયો, ક્યારે બી આ શ્લોક બોલો તો મને આમ યાદ આવે હંમેશા, કે ભક્તલોક કંઠી કંઠ હૈ તુલસીજી, જે દીખતા હૈ ઓર કૃષ્ણ કો પ્રિય હૈ ઓર વૈષ્ણવ કા અપના ભૂષણ હૈ ઓર ઉસસે રક્ષા ભી હોતી હૈ, બહુ બહુ બધા વાત છે ને. અને કંઠી કરવાનું ક્યાં મળે, માળા કરવામાં મળે. કંઠી હૈ ત્રિનાદપી, એ પહેરના હૈ અપને ગલે મેં, એ જો મહાપ્રભુને બોલા હૈ, એ ચાર ગુણ જે બતાયા હૈ, એ જો શ્લોક હૈ વો ભક્તો કો અપને ગલે મેં કંઠી કી તરહ ઇસકો પહેન દેના, મતલબ યાદ રખ કે ઇસી કા ચિંતન કરતે હુએ ઓર ઇસી કે ગુણો કો અપનાના હૈ. યે શ્લોક નહીં હૈ, યે ભક્તો કે લિયે કંઠી માલા હૈ મહારાજ બોલ.
ये आभूषण है इनका, अगर ये ऐसा पहन लेता है तो कृष्ण उसके प्रति आकर्षित हो जाएंगे। जिस कृष्ण पूरे जगत को आकर्षित करते हैं, सर्वाकर्षक ऑल अट्रैक्टिव, लेकिन कोई भक्त इस गुणों को धारण करता है तो कृष्ण को वो आकर्षित कर ले रहे हैं। कृष्ण सब कुछ छोड़ के उनको देखेंगे। कोई कोई गहना धारण करते तो सबकी नजर जाती है, सब लोग सब बड़ा जो माने आ गुण क्या श्लोक कोई तेरी ले प्रणादति सुनिचना तरोरी वसैष्णा अमानी न मानवे। ये सब करने का कीर्तन ही है, सदा कीर्तन ऐसा कोई है तो सदा कीर्तन करेगा कि हरि नाम उसके भक्त, और उस कीर्तन का फल भी उसे मिलेगा प्रेम, तार प्रेम उपजय हमने पढ़ा। तो हम सभी भक्तों को ये श्लोक आभूषण की तरह नित्य स्मरण चिंतन और विचार और प्रैक्टिकली बनने का प्रयास करना, अगर बाकी बिहारी की कृपा चाहते हैं तो। विशेषकर राधा बांके बिहारी एक बन के जब चैतन्य बन गए हैं उनकी कृपा चाहते हैं, क्योंकि महाप्रभु का आदेश है स्पेशल कि मैं ये चाहता हूँ कि अगर हरि नाम लेना है उसे ये करना पड़ेगा। तो निश्चित हम लोग में त्रुटि है, बुद्धि और प्रभाव, शरीर में भी बल उत्पन्न, रजस तमस काम क्रोध का प्रभाव, लेकिन भक्तिनाथ ठाकुर और भी आचार्यों ने बस गुरु वैष्णव के चरणों में कातर भाव से यही प्रार्थना की, क्या आप हमें बल दीजिए हरि नाम में, सहिष्णुता में आए, हम अपने आप को विनम्र करें। शरणागति और दैन्य ऊपर कितने पद है भक्तिनाथ ठाकुर के, इस तरह के मांगा है, रोते रोते मांगा है, और वैष्णव गुरुजनों की कृपा से ही ये गुण आते हैं। वैष्णव की सेवा, वैष्णव की कृपा से ही आते हैं, इसमें भगवान इंटरफेयर नहीं करते हैं। ये जो हमारे ये सब गुण हम वैष्णव से ही और कृपा उसी से मिलेगी। तो मैं यथामति कहा इसको, आप भक्तों की और मेरी प्रगति हो भक्ति में, इसीलिए तो फिर भी आप लोग इस पर सोचिएगा। ये इतना ही नहीं है, ये तो केवल मंगलाचरण है, इस पर और भक्तों से आप भी खुद शास्त्र पढ़िए, प्रभुपाद के ग्रंथ पढ़िए, इसका चिंतन करिए और प्रयास करिए, जिस जिस भक्त में ये गुण है उसको चुनिए और अपने जीवन में उतारना है। और ऐसा भी लगता है शायद कि अगर ऐसे गुण है तो उसके हाथों में माला भी शोभा देती है, उनके मुख से महामंत्र भी पवित्र होता है, लोक प्रेमी बनते हैं, ये इन गुणों से ही होता है। गाय गाय का उदाहरण दिया है लोगों ने कि घंटा भी आभूषण है, गायों को घंटी पहनाई जाती है, ऊपर कपड़ा और पहनाते ना सिर्फ, तो सुंदर लगती है गाय, लेकिन उसकी वैल्यू जो है वो इससे नहीं बढ़ती, दूध से बढ़ती। लोग ये पूछते कि कितना लीटर दूध देती है ना, तो गाय की वैल्यू कैसे बढ़ती है, जो खरीदने बेचने वाले आप देखे होंगे, जो गाय जितना लीटर दूध ज्यादा दे उतनी वो वैल्यूबल हो जाती। ऐसे ही हम लोग भी धारण तो कर लिए हैं, ये सब वैल्यू तो बढ़ी गई, शोभा तो है, ये भी है अपने आप में करना है, लेकिन असली वैल्यू तो बढ़ी जब इन गुणों को लाया जाए। गाय का असली गुण है दूध देना, ऐसे ही भक्त का असली गुण है प्रणादी सुनी देना करो रिवर सही अमानना, नहीं चाहिए मान, मान पूजा पद प्रतिष्ठा कृष्ण की कृपा से आती है, लेकिन भक्त चाहता नहीं, भागता है वहां से। और माधवेंद्रपुरी का ये भी स्टोरी है, तो खीर चोरा में पता चल गया सुबह, मतलब पता चलेगा ऐसा सोचकर वो सुबह ही निकल गए, वो पुजारी ढूंढा कौन है माधवेंद्रपुरी, तुम्हारे लिए गोपीनाथ ने खीर चुराया, वो दंडवत प्रणाम किया, तो सुबह तो पता चल जाएगा, तो सुबह बोले कल सुबह तो सब भगवान मेरे लिए चोरी करे, तो मेरा कितना मान पूजा प्रतिष्ठा, वहीं से भाग गए। आपने इतना रोका ही तो अगर बांधो नहीं होगा तो माड़ा बड़ा ले ना, लेकिन इनको चाहिए ही नहीं हो, लेकिन इनको नहीं चाहिए भगवान को चाहिए। उधर पूरी में उसके पहले पता चल गया, उधर स्वागत बढ़िया हो गया उनका, क्योंकि भगवान अपने भक्तों का मान बढ़ाते हैं, भक्त नहीं चाहता, लेकिन भगवान चाहते हैं कि मेरे भक्तों का यश बढ़े। अर्जुन को कहा यशो लभस्वम गीता ने, युधिष्ठिर खड़े हो जाओ युद्ध करो, लोग कहेंगे अर्जुन ने मारा, यश तुमको देना। इसीलिए चैतन्य महाप्रभु के विषय में उनके अंदर पूछते थे महाराज से कि चैतन्य महाप्रभु भगवान है, कृष्ण प्रेम देने के लिए आए, तो पूरे केवल भारत में ही कुछ प्रांतों में घूमे, दक्षिण भारत में गए और साउथ इंडिया नॉर्थ में, उसमें बीच में जो गांव झारखंड गए, बाकी हम और गुजरात तो रही क्यों, हिमालय भी रहे, वो तो नया तो है बात नहीं, केन्या आगे पड़ी बात छोड़ो, तो क्यों नहीं किया। लेकिन भगवान ये यश दिए प्रभुपाद अपने भक्त को कि मैं मेरे नाम का प्रचार, मेरा दूत मेरा सेनापति आएगा वो करेगा। तो भगवान का काम है अपने भक्तों का यश बढ़ाना, करते वो है लेकिन करवाते हैं। इसलिए प्रभु चैतन्य बाबा तो कुछ जगह किया लेकिन प्रभुपाद ने स्पेयर कर दिया पूरा वाला वर्ग बाद नाम। इसलिए आप देखा जाता है प्रभुपाद की कीर्ति कृष्ण से बढ़ती सब जगह पर, है ना, क्योंकि भगवान बढ़ाते हैं अपने भक्तों का, लेकिन भक्त इसके लिए नहीं करता, वो तो भगवान का यश करता। तो हम सभी भक्त एक दूसरे से प्रेम आदर रखे और दास दासन भाव में रहे, और केवल वाणी से या केवल ड्रामा नहीं, रियल में इन गुणों को हम लाए। बस यही प्रार्थना है जगन्नाथ से, गौर निताय से, प्रभुपाद से, और सभी युग धर्म हरिनाम संकीर्तन को प्रेम से करें। सनातन गोस्वामी कहते जीवन अमृतम भूषणम में परम अमृतम, ये हरि नाम ही परम अमृत है, हाईएस्ट नेक्टर, और जीवन आभूषणम मेरे जीवन का ये और आभूषण है ये हरि नाम, इससे कुछ नहीं इससे श्रेष्ठ है। इसलिए इस हरे कृष्ण महामंत्र को आभूषण बनाना, उसको हमारे जीवन में उतारना सर्वसार। हरे
कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
युग धर्म हरि नाम संकीर्तन की जय, कलि पावन अवतार निताय गौर सुंदर की जय। हरे कृष्ण सभी बड़ा भक्तों ने धन्यवाद, ठीक है समय से पूरा किया, नौ पाँच और हम सभी भक्तों को माता लोगों को धन्यवाद देना चाहिए कि उन्होंने सुंदर कार्यक्रम रखे, उनको कथा कीर्तन प्रसाद आनंद दिया, उनके भक्ति बढ़े, उनके परिवार को भगवान शक्ति भक्ति दे, राधा भाग्य बिहारी की सेवा में लगे रहे। इसीलिए हम भाई हृदय से धन्यवाद देते हैं महामंत्र बोलकर सभी भक्त।
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
श्रील प्रभुपाद की जय।
ईश के इस कुंडल कृष्ण प्रभु की जय।